નારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાયો હતો. તે ઉપર ઉત્તરાદે મુખરવિંદે બિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભાવરણ બેઠી હતી. બધું શ્વેતે શ્વેત જ છે, અહીં શ્વેતે શ્વેતા જ પહેરજો. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયો પ્રકારે થાય. બહુ સરસ પ્રશ્ન છે. જે સાધનના અંતમાં પામવાનું જે છે એ જ પ્રશ્ન પૂછાણો. મહારાજ, જીવાત્માને ભગવાનની મૂર્તિમાં હેત કયો પ્રકારે થાય, એવો સુંદર પ્રશ્ન પૂછ્યો. કોણે પૂછ્યો? સ્વયં પ્રકાશાનંદ સ્વામી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન મહદઅંશે હેત અને મહાત્મ્યનો હશે, કારણ કે સ્વામીનું અંગ જ મહિમાનું હતું, અતિ મહિમાનું અંગ હતું. નિષ્કળાનંદ સ્વામીનો પ્રશ્ન હોય તો વૈરાગ્યનો હોય, સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન હોય તો પ્રેમનો હોય, અને મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હોય તો સમજણનો હોય, નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન હોય તો જ્ઞાનનો હોય. કારણ કે બધાએ પોતપોતાના અંગ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. અહીંયા સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, મહારાજ જીવાત્માને તમારામાં હેત કેમ થાય? ભગવાનમાં હેત થાય એમ નહીં હો, એમ જ સમજું, તમારામાં કેમ હેત થાય? નતર આપણે પછી ભગવાન પાસે બીજે ગોતવા દઉં પાછા. અદભુત પ્રશ્ન મહારાજ, જીવાત્માને તમારામાં તમારી મૂર્તિમાં હેત કેમ થાય? પછી તે પ્રશ્નનો ઉત્તર મુનિએ માહોમાહી કરવા માંડ્યો પણ થયો નહીં. પછી મહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો, જે સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે, તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે, તેમજ લોભ કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે, અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. હેત કેમ થાય એને માટે પાંચ વસ્તુ બતાવી. પહેલી વસ્તુ તે બતાવી કે જીવાત્માને સ્નેહ થવાનું કારણ રૂપે કરીને થાય, કામે કરીને થાય, લોભે કરીને થાય, સ્વાર્થે કરીને થાય અને ગુણે કરીને થાય. આ પાંચને કારણે જીવાત્માને કોઈની હારે જોડાણ થાય છે, કાં તો રૂપજન થાય અને કાં તો કામના આધીન બનીને થાય. કામના એટલે અહીંયા કેવળ વિષયભોગ નહીં સમજો, પણ કામના એટલે અહીંયા ઈચ્છા, પોતાની ત્યાંથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ થતી હોય ત્યાંથી પણ ત્યાં પણ હેત થવાની શક્યતા રહે છે. લોભે કરીને થાય, પછી સ્વાર્થે કરીને પણ થાય અને ગુણે કરીને પણ હેત થાય. એમાં મહારાજ કે રૂપે કરીને હેત થયું હોય તો રૂપ જતું રહે ને હેત પણ જતું રહે. પ્રસિદ્ધ ઇતિહાસ છે ને રામાનંદ સ્વામી જો ને ભુજ ગયા હતા, ભુજ એમાં સ્વામીની સાથે એક નવે નવો કોઈ પાર્ષદ કોઈ સ્ત્રીને જોઈ ગયો ને એમાં એને હેત થઈ ગયો. પણ સ્વામી તો મહાસમર્થ સંત, સ્વામી બધી વાતને સમજી ગયા કે આનું મન ફસાઈ ગયું છે. જેની સાથે હેત થયું હતું એ સ્ત્રીને સ્વામી કોઈના માધ્યમથી એવું કહેવડાવી દીધું કે તમારે, એ પણ સ્વામીની શિષ્યા હતી, માને સત્સંગની અંદર એનો ખૂબ જ ભાવ હતો અને એ નિર્દોષ હતી, પણ સ્વામીને ખબર પડી ગઈ કે આને આમની સાથે મન ખેંચાણું છે, એટલે સ્વામી કહેવડાવ્યું કે તમારે પાંચ દાડા સુધી સભામાં આવવાનું નથી અને પાંચ દિવસ સુધી અમારી આજ્ઞાથી રેસ લેવાનો છે, અને જાડા અધિક જે થાય એની થી કે પછી ગળામ લઈ લેવાનું, ગમે એ ફાચવવાનું છે, અને અમે જે દાડે બોલાવીને તે દાડે બધું પદાર્થ લઈને અહીં આવવાનું છે. અને સ્વામીની આજ્ઞા હતી એટલે એણે તેમ કર્યું. આ બાજુ પેલો ભગત ઈની બાજુ જોઈ રાખે, બોલી સ્ત્રી આજે આવી નહીં, આવી નહીં, ચાર દાડા સુધી ન આવી, પાંચમે દાડે આવી. ભગત ગોતતા હતા, પેલી સ્ત્રી આવી નહીં. સ્વામી કે ભગત કોને ગોતો છો? તો સ્વામી કાંઈ નહીં. સ્વામી કે તમે ગોતો છો એ તો આવ્યો આ સભામાં બેઠા, જો બેઠા, પણ પાંચ દાડા સુધી રેસ્ટ લીધેલો અને સ્વામીની આજ્ઞા હતી મોઢામાં અન્ન કે જળ કાંઈ મૂકતા નહીં. હવે પાંચ દાડા સુધી રેસ્ટ લે અને કાંઈ ખાય પીએ નહીં, એટલે હવે લંઘાઈ ગયેલું, ચામડું બામડું બધું કાળું થઈ ગયેલું. સ્વામી કે જો એટલે બેઠા એ તમે જેની રાહ જોતા એ જ છે. એટલે ભગત કે પણ એ નથી કે? સ્વામી કે એ જ છે. સ્વામીને કે પણ સ્વામી એનું ચામડું તો ઝગઝગાર મારતું હતું, આવું કાળું ક્યાં હતું? સ્વામી કે એ ઝગઝગારા મારતું ચામડું તમારે જોવું છે કે? તો કે હા સ્વામી એ જ જોવું છે ને કે. એટલે સ્વામી પેલો બધા પાંચ દાડાથી રેસ્ટ લાગ્યો ને જે કંઈ હતું પદાર્થ એ તો ઘડા મંગાવ્યા હતા. સ્વામી નજીક મંગાવ્યા ઘડા. સ્વામી કે આમાં એ ઝગઝગારા મારે કે જો કે વિષ્ટા દેખાડે સ્વામી. સ્વામી કીધું આમાં રહી એ રૂપ બધું આમાં છે કે? એટલે કે સ્વામી આ શું કે? સ્વામી કે ન સમજાણું તો કે નહીં. સ્વામી કે જેમાં તું મોહ પામતો તો એ વિષ્ટાનું ઘર જ છે, એમાં બીજું કાંઈ નથી. ઉપરથી ચામડું હારું જડેલું હતું એટલે તારું મન ખેંચાતું હતું, એટલે એ વિષ્ટાને મેં આ ઘડામાં લઈ લીધી છે કે રેસ લેવડાવીને. માટે તારે જો મોહ પામવો હોય ને તો આમાં પામ. અને પછી ભગતનો મોહ ટળ્યો અને પછી ભગવાનમાં મન લાગ્યું. એટલે રૂપમાં જો હેત થયું હોય તો રૂપ ટળી જાય ત્યારે હેત પણ સાથે ટળી જાય. બાકી છે તો રૂપ એવું જ. શતાનંદ સ્વામી લખ્યું, અસ્થિ સ્તંભમ સ્નાયુ બદ્ધમ મા શણિત લેપિતમ. આ શરીર કેવું છે? અસ્થિ સ્તંભમ, હાડક્યાનો ઊભો થાંભલો છે. આમાં સ્વામી લખ્યું એમાં કંઈ ફેરફાર તમારો કોઈ નામ હોય તો કહેજો પાસે કે અમારે એવું નથી, એના કરતાં કંઈક જુદી ભાતનું છે. અસ્થિસ્તંભમ, હાડક્યાનો ઊભો થાંભલો છે. અસ્થિસ્તંભમ સ્નાયુબદ્ધમ, ચારે બાજુ સ્નાયુ વીટેલા છે. મા શણિત લેપિતમ, અંદર પરુ પાશ માંસ વિષ્ટા બધું ભરેલું છે. ખાલી ચામડું ઉપર હારું જડ્યું છે, પેકિંગ જ હારું છે, બાકી અંદર માલમાં કાંઈ લેવાનું નથી. એવું આ શરીર છે. એવું છે કઈ ફેરફારી છે? પણ તેમ છતાંય જ્યારે જીવાત્માને મોહ પ્રગટે છે ત્યારે એવા ચામડાની અંદર પણ ખેંચાણ થાય છે. મહારાજ કે એનું એ ચામડું જ્યારે સાંભળું થઈ જાય ત્યારે એનો સંગ છૂટી જાય છે, એમાંથી હેત ચડી જાય છે. અને સમજીએ કઈ વાત છે? આ બાજુના દાદા બધા બેઠા છે, 70 વર્ષની કોઈની ઉંમર, કોઈની 50 વર્ષની ઉંમર, કોઈની 55 વર્ષની, કોઈની કોઈક 75 વર્ષના હશે. એ માનો હાવ નાનકડા હશે વરસ દાડા, ત્યારે એને કેવા રમાડતા હશે? હે, જીવ કાંઈ નથી બદલી ગયો, જીવ નથી, એનો એ જ જીવ છે. એ વરસ દાડાના હશે ત્યારે ઉલાળતા હશે અને કેવા પ્રેમથી બધા રમાડતા છે. પૂછો કોઈ રમાડે છે? એટલે બોટાદવાળા દાદા નાચે છે ને, એ તો નાનકડા હશે ત્યારે કેટલા બધા ઓલ્યા છે, સંચળ છે. અત્યારે રમકડું લાગે છે તમને, તો એ હાવ જયારે નાના છે કેટલું રમકડું છે, પણ તો હવે કોઈ રમાડતું નથી. એ દાદાએ તો મોટા ઉત્સવમાં એક લીલા કરી, તમને ખબર, તમને કહું લ્યો, આપણા કથાના સહિતમાં લંડનના દિનેશભાઈ હતા, પછી ઘનશ્યામ જન્મોત્સવ ચાલતો હતો ને, એટલે હાવ નાચતા હતા, એટલે એને તાન છેડું નાચવા માટે ઊભા થયા હતા. આ બાપાએ પણ કે નાતા, બાપા એમ અહીં બે બે હમ કીધું, એટલે એને એમ કે કામ હશે, એટલે બેઠા, એટલે બાપા ખભે બેસી ગયા, ઘોડો પલાંગી ગયા. એ ટીવીમાં હતા ને છે, એટલે કેસેટમાં. મેં દિનેશભાઈને કીધું, મેં કે તમને આવો કા કરણ છેડ્યો, કે મને નહોતો છેડ્યો. એને કીધું બે હોય, એટલે મને એમ કે હું કામ છે ગયા. એની તો સીધો ઘોડો પલાંગી જ ગયા, પછી મારે તો નાચાવીને છૂટક્યો જ નહીં. પણ મહારાજના જે શબ્દો સમજાય જેવા છે. મહારાજ કે રૂપે કરીને હેત થયું હોય તો રૂપ જતું રહે તો હેત પણ જતું રહે. આપણે એ વાત જોતા હતા કે એક વ્યક્તિ એની એ છે નાનકડી હોય ત્યારે રૂપાળી લાગતી હોય તો માણસ બધા હેત કરે, એની એ જયારે વૃદ્ધ બને જીવ તો એનો એ છે, પણ પછી કોઈ ભાવ પૂછે નહીં. એટલે મહારાજ કે રૂપ જો હેત થયું હોય તો એનો કાંઈ મેળ નહીં. પછી કામે કરીને હેત થયું હોય તોય મહારાજ કે એનો મેળ નહીં, લોભે કરીને થયું હોય તો એનો મેળ નહીં, સ્વાર્થે કરીને થયું હોય તો એનો પણ મેળ નહીં. કામે કરીને હેત થયું હોય, દાખલા તરીકે તમારે અહીંથી મુંબઈ જવું હોય અને ટ્રેન સ્ટેશન ઉપર જાઓ, ટિકિટ ન મળતી હોય અને પછી કોઈક તમને ટિકિટ લાવી દે, કેટલું હેત દેખાડો, કેટલું બધું હેત, અતિ હેત દેખાડો. તમે બહુ સારું કર્યું, આમ છે ને તેમ છે, પણ ક્યાં સુધી ટિકિટ હાથમાં ન આવે ત્યાં સુધી ટિકિટ આવી એટલે પત્યું, ઈચ્છા પૂર્ણ. એટલે કામના અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય એ લાંબો ટાઈમ ટકે નહીં. બીજું, મોટા ધંધા બિઝનેસ કરતા એમાંય પણ તમારી ઈચ્છા પૂર્ણ થતી હોય ત્યાં સુધી સંબંધ રહે. દાખલા તરીકે કોઈ પાર્ટનર છે અને ધંધો તમે સાથે કરો છો, પણ મહિને 25-50 હજાર કે લાખ રૂપિયા કમાવો છો, ત્યાં સુધી હગા ભાઈની જેમ હેત રાખશો, ભાઈથી અધિક રાખશો બોલો. પણ એના એ ધંધાની અંદર દર મહિને 25-50 હજારની નુકસાની આવવા માંડશે, પછી કાળું મોઢું થવા માંડશે, અને 2 મહિના 4 મહિના 6 મહિને પાર્ટનરશીપ અલગ થશે, પછી હામાં મળશે તોય જય સમરાણી કહેવાનું મન થાય નહીં. શું કામ? કામના સ્વાર્થ પૂર્ણ થઈ ગયો, એ હેત પણ લાંબો સમય ટકે નહીં. લોભે કરીને, આશક્તિએ કરીને હેત થયું હોય એ પણ લાંબો સમય ટકે નહીં, લોભે કરીને થયું. તે કોઈ પણ પદાર્થની અંદર મન લોભાતું હોય એ પદાર્થનો પણ એન્ડ હોય, એમાંથીને પણ મન ઉખડી જાય, લોભાય, લોભને આધીન બની. કોઈ પદાર્થ જોતું હોય એનો લોભ લાગ્યો એટલે એની અંદર હેત થાય, મન ખેંચાય, પણ એમાંથી હેત એક દાડો ટળી જાય. કેવી રીતે? તો જે પદાર્થમાં આશક્ત મન થયું છે, કોઈ પણ એક્સ વાય ઝેડ પદાર્થ છે, કોઈ પણ પદાર્થમાં મન આશક્ત થયું, પણ એમાંથી પોતાને, કારણ કે આ બધામાં કેવું છે, આ બધામાં ઇન્દ્રિયોનું પોષણ છે, રૂપમાં, પછી કામમાં, પછી સ્વાર્થમાં, લોભમાં, ઇન્દ્રિયોનું પોષણ છે. ઇન્દ્રિયોનું પોષણ થાય ત્યાં સુધી એમાં હેત રહે, ઇન્દ્રિયોનું પોષણ ખલાસ થઈ જાય એટલે હેત ટળી જાય. દાખલા તરીકે આ બાજુનું વ્યાગ બેઠેલ બધો, કોઈ ખેતી નથી કરતું. શું કામ? કારણ કે ખેતીની અંદર દુષ્કાળો પડવાની શરૂઆત થઈ ગઈ, દુષ્કાળો પડવા માંડ્યા, પાણી ઊંડા વહી ગયા, હવે ખેતીમાં કઈ પાક એવું જાજુ રહ્યું નહીં, એટલે જે પ્રાપ્તિની આશક્તિ હતી એમાં જે પ્રાપ્ત થતું તે બંધ થઈ ગયું, એટલે ઓટોમેટિક ગામડા છોડી છોડીને કોઈ સુરત ભેગા થઈ ગયા, કોઈ અમદાવાદ ભેગા થઈ ગયા, કોઈ મુંબઈ ભેગા થઈ ગયા. જે વસ્તુ પ્રાપ્ત થતું તે બંધ થયું એટલે તુરંત એ સ્થાન છૂટી ગયું. પણ મહારાજ કે ગુણે કરીને હેત થયું હોય એ હેત કોઈ દાડો ટળે નહીં. મહારાજ અહીંયા ગુણે કરીને હેત કરીને વાત બતાવે છે. ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. અહીંયા ભક્તો એક પ્રશ્ન થાય, ગુણે કરીને હેત થયું હોય તો મહારાજ કે અંતે રહે છે, પણ આ વચનામૃતની સાથે કદાચ આમાં વચનામૃત અનુભવી બેઠા હોય, ન બેઠા હોય, આમાં અમુક અમુક તમને લાગે આ દાદાને કાંઈ નહીં જાજી ખબર પડતી હોય, ભલે તમે તારે અહીંયાથી ઓલેપણે સુધી જાવ તો કોકનું કાંડું પકડીને હાલ્યા જતા હોય, પણ એ વચનામૃતના ખા હોય, પ્રોફેસર હોય, અમને અનુભવ છે. અમે એક દાદા બેઠા છે, અમે 2-3-4 વર્ષ પહેલાં ગામમાં ગયા હતા, પછી હું કથા કરતો હતો, પછી મારે નાવા જવું હતું એટલે વાયોલિન વગાડે ને એ નિર્દોષોને મેં કીધું કે તમે કથા કરો, હું નાતો, 2-4-5 દાદા બેઠેલા, હું નાવા ગયો, એમાં સંત મહિમાનું વચનામૃત નીકળ્યું, એટલે આમણે એક ફકરો વાંચ્યો સંત મહિમાનો, પછી પૂછ્યું દાદા શું આવ્યું, તો દાદા એ ફકરો શરૂ કર્યો એ કર્યો પછી બંધ જ ન રહ્યા, આ વચનામૃતમાં આ કીધો છે, આ વચનામૃતમાં આ ફકરાની અંદર આ, આની અંદર મારા સંત મહિમા કીધો, આ વચનામૃતમાં આ મહિમા કીધો, હું નાને આવ્યો ત્યાં સુધી ચાલુ જ હતું હજી. મેં આવીને કીધું તે કથા કરી તો કે મારે ક્યાં કરવાની જ હતી, હું તો સાંભળતો. દાદાએ આખા વચનામૃતની અંદરથી મંતવ્યો કહી દીધા, આટલા આટલા વચનામૃતમાં મહારાજે આવી રીતે મહિમા કહ્યો છે. અનભક્તો હાવ તમને સાચું કહું, જેને અંગ બાંધવું હોય, જેને અંગ બાંધવું હોય, મારા સિવાય મન ક્યારેય વિચારને ન પામે એ સ્થિતિ પ્રાપ્ત કર્યું, એને વચનામૃત વાંચવાનું વ્યસન પાડી દેવું, વચનામૃત વાંચવાનું, જો પછી એની મોજ, રોજ વચનામૃત વાંચવું જ, ન વંચાય તો આમ ગમે નહીં ક્યાંય, એવી ટેવ જો પડી જાય તો આવતી શિબિરમાં આવો ને ત્યારે તમે બીજી જાતના થઈને આવો બોલો, એવું અંતઃકરણ થઈ જાય. એક જ વર્ષમાં અંગ આખું બદલાય જાય, જેને વચનામૃત વાંચવાનું વ્યસન પડે એનું અંગ બદલાય જાય. હરિભગતને જોઈ તો ખબર પડી જાય કે આને વચનામૃતનો અભ્યાસ હશે એમ. અનભક્તો તમે સંતોનો સમાગમ કરો છો એનો હકીકત લાભ તમને જ્યાં સુધી વચનામૃતની વાંચો ત્યાં સુધી પ્રાપ્ત નહીં થાય, કારણ કે વચનામૃતના અભ્યાસ વિના પાત્રતા પ્રાપ્ત ન થાય, પાત્રતા પ્રાપ્ત કરવા માટે વચનામૃતનો અભ્યાસ અતિ આવશ્યક છે. સત્સંગમાં પાયો ડકબક થતો હોય પણ વચનામૃતનો અભ્યાસ કરવાનો, વચનામૃત વાંચવાની જો આદત એનો પડી જાય એનું અંગ બદલાય જાય. એમ લાગતો હોય કે આ સત્સંગમાં મળવું કેમ થાય, પણ એને જો વચનામૃત વાંચવાનું અંગ પડી જાય તો એ તો અડીખમ બની જાય, પણ વાંચી વાંચી અનેકને અડીખમ બનાવી દી. એ તાકાત વચનામૃત ગ્રંથની અંદર છે. કારણ કે આમાં જે વાણી છે ને, આમાં વાણી એ સ્વયં પુરુષોત્તમની વાણી છે. આમાં વાણી એ સ્વયં પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. એટલે યુવાનો ઉપર ખાસ ટકોર આપું છું કે તમે વચનામૃત વાંચજો. ન સમજાય તો વાંચે રાખો. જે વચનામૃત તમને ન સમજાય એ બીજી ફેરી વાંચો, ત્રીજી ફેરી વાંચો, ચોથી ફેરી વાંચો, આપોઆપ ઉત્તર તમને થશે. અને તેમ છતાં ન સમજાય તો પૂજ્યપાદ લાલજી મહારાજ મળે એમને પૂછો, નહીં તો સંતોને પૂછો, આચાર્ય મહારાજને પૂછો, અને ઉત્તર થશે. અને તમારી મોજ અનેક ગણી વધી જાય. અને તમને પછી જેમ લાગશે કે હું ખરેખર સત્સંગની અંદર રસબસ બન્યો છું, સત્સંગની અંદર મમત્વ તમને પછીથી બંધાશે, વચનામૃત વાંચવાની ટેવ અને વ્યસન પડી જાય. આમાં વચનામૃત રોજ એક ફેરી તો વાંચતા જ હોય એવા હરિભક્તો કેટલા, બે સભા ઊંચે આંગળી કરો તો, રોજ એક એક ફેરી તો વચનામૃત વાંચતા જ હોય. જોયો જો આ બાજુ પક્ષ વિધ્યો, ને તમારા મનમાં એમ થતું છે એ બધાને એ બાજુવાળા બધા નબળા છે, એમ નહીં, એ સારો પાઠ એમ એ બાજુ બેહેરો છે, મજબૂત પાઠ. તો આ પાઠને મજબૂત થવું હોય તો વચનામૃત વાંચજો. અને ભક્તો, સારા કોઈપણ સંતોના યોગનું ફળ જ એ છે આપણને મહારાજ નિષ્ઠા, આજ્ઞા અને મહારાજમાં પ્રેમની વૃદ્ધિ થાય. પછી બાપાને મેં પૂછ્યું હતું, મેં કીધું બાપા તમને આટલું સરસ અંગ પડ્યું 70 વર્ષની ઉંમર, મેં કે તમે કોનો સમાગમ કરેલો, મને કે મેં જેતપુરના હરિકૃષ્ણ દાસ સ્વામીનો સમાગમ કર્યો. મેં કીધું હવે સાચી ન તો આવે નહીં, એવી ના ગુણ આવે નહીં, સમજાય, એવી આદત ને એવું વ્યસન પડે નહીં ક્યારે પણ. કાં તો કોઈ ભગવાનના સારા સંત કે કાં તો કોઈ ભગવાનના સારા ભક્તના જોગમાં આવી ગયો હોય તો જ એ વાત શક્ય બને, નહીં તો કોઈ દાડો શક્ય બને નહીં. તો હવે આમાંથી કેટલા જણાવો નક્કી કરો. ચાલો વચનામૃત રોજ એક ફેર વાંચ્યું, પણ કેવી ટેવ રાખવી પડશે? વચનામૃત ભૂલાઈ જાય તો બીજા દાડે એક ટંક ન જમવું, આદત પાડશો તો મેળ પડશે, નહીતર તો બે દાડો વાંચશે ને પાછું ભૂલી જાઓ. બોલો કોને ટેવ પાડીશ? નવા જેને અત્યારે નથી વાંચતા એમાંથી ઉછી આંગળી કરો, સ્વામી એક વચનામૃત રોજ વાંચ્યું અને જીવન પર્યંત આને વચનને નિભાવશે. આટલા યુવાનો થઈ આ બાજુ કોઈને વાંચવાનો સંકલ્પ તમતા તમારે ઉછી આંગળી કરવાની ટેવ, એક વાર તો વચનામૃત વાંચશું. એમાં જો આ ડિપાર્ટમેન્ટ વધ્યો જોયું, એટલે હવે અમારો લક્ષ આ બાજુ વધારે એને કારણે છે. આમાંથી જેટલું પ્રાપ્ત થવું નહોતું એટલું થઈ ચૂક્યું, હવે જે કાંઈ મળનારું છે આમાંથી છે. એટલે હવે અમે આ જો ને શિબિરને આરે બાળ્યો મહોત્સવ કામ શરૂ કર્યો એટલે કર્યો. અને તમને બધાને કહું છું, બાળ્યો મહોત્સવ દર વર્ષે થવાનો છે. અને બાળ્યો મહોત્સવમાં તમે યુવાનો આવજો, ક્રમ તો તમને ખબર ને 10 થી 40 વર્ષ સુધીનો છે. તમારે યુવાનોને આવવાનું ને દાદાને બધા યુવાનોને બાળકોને મોકલવાના. આપણે મહારાજના છીએ તો મહારાજને બનીને આપણે રહેવું છે, એવો કેફ લાવવાનો છે. આવશે આંગળ કરેલા ભક્તો, આજથી પ્રતિજ્ઞાબદ્ધ બનીને જાજો કે રોજ અમે એક વચનામૃત વાંચશું. અને જેને આંગળી ઊંચી નથી કરી ને એને કહું છું, હજી તમને કેમ એમ નથી થતું વાંચું છું એમ, હે તમને તાન કેમ નથી છડતું? આવા મોટા મહારાજ અને આવી આવી બધી કથા વાર્તા સાંભળ્યા પછી એમ કેમ નથી થતું તમને? મને તો હજી આમ કઈ લક્ષ્મણ વાત નથી આવતી, તમને કેમ એમ તાન ને ચડી જતો? આ મહારાજને રીઝવવા માટે ફના થઈ જાય એવું કેમ નથી થતું? છેલ્લો જન્મ કરો એટલે આવું સાંગળી કરો, હવે ફરીવાર જન્મ ધારણ ન કરવો હોય, મહારાજને પામી જવું, મહારાજને રાજી કરી લેવાય એટલે આવું સાંગળી કરો. તો એમાં બધાને આ છે, કરવું નથી બસ એટલી તકલીફ છે. ભક્તો રોજ એક વચનામૃતમાં ખરેખર તમને બહુ થોડા દેવું લાગશે પણ પછી બહુ મોજ આવશે. અહીંયા બહુ અદભુત પ્રશ્ન છે. મહારાજ કે સ્નેહ થવાનું કારણ તો ગુણ છે, ગુણના માધ્યમથી સ્નેહ થયો તો કાયમ માટે ટકે, એ હેત ટળે નહીં. અહીંયા પ્રશ્ન પૂછ્યા પછી મહારાજ ઉત્તરમાં એક સ્નેહ જ બતાવ્યો, મને ગુણ જ બતાવ્યા, ગુણે કરીને હેત થાય છે. પણ વચનામૃત પ્રથમનું 57મું થોડોક વિરોધ કર્યા છે. મહારાજ કહે ગુણે કરીને હેત થયું હોય એ અવગુણ આવે ત્યારે ટળી જાય છે. અને અહીંયા મહારાજ કે ગુણે કરીને હેત થયું હોય એ સદૈવ ટકે છે. તો એમ કેમ બેને ક્રોસ કર્યા? તો હવે ગુણે કરીને હેત કરવું કે ન કરવું એ પ્રશ્ન થાય ને ઉપસ્થિત. એક બાજુ મહારાજ કે ગુણે કરીને હેત થયો ટળી જાય છે, અવગુણ આવે ત્યારે. અને અહીંયા મહારાજ એમ કે ગુણે કરીને હેત થયું હોય એ હેત સદૈવ રહે છે, ટળતું નથી. બોલો, બે વાત બહુ સમજ્યા જેવી છે. પ્રથમના 57માં મહારાજે ગુણો બતાવે, એ કયા ગુણ છે અને આ કયા ગુણ છે, બે ગુણમાં બહુ ફરક છે. એક મહિલા ગુણ છે, એક બાહિલા ગુણ છે. અહીંયા જે વાત બતાવી મહિલા ગુણની વાત છે. એકવાર નક્કી થઈ જાય કોઈ પણના માધ્યમથી પરમાત્માના સ્વરૂપની નિષ્ઠારૂપી ગુણ, નિશ્ચયરૂપી ગુણ કે સાકાર નિરાકાર અન્વય વ્યતિરેક સગુણ નિર્ગુણ વગેરે વગેરે પરમાત્માના સ્વરૂપને કઈ કઈ રીતે કહેવામાં આવેલું હોય છે અને તમામ ગુણો ભગવાનની અંદર હોય છે, ભગવાન પણ ઉત્પત્તિ પ્રલય ગતિ આગતિ બદ્ધ મોક્ષપણું એ વગેરે વગેરે ગુણો ભગવાનની અંદર જ છે, બળ ઐશ્વર્ય વીર્ય શક્તિ એ વગેરે વગેરે ગુણ પરમાત્માની અંદર છે, એ બધાય ગુણોને સમજ્યા પછી હેત કર્યું હોય તો એને પછી તોડાવનાર કોઈ આ બ્રહ્માંડમાં નહીં, અનંત કરોડો બ્રહ્માંડમાં કોઈ નથી. એ ગુણની અહીંયા વાત છે. પ્રથમના 57માં કયા ગુણની વાત છે? ભગવાન તો બળિયા છે, છળિયા છે, કળિયા છે, રૂપાળા છે, એ જે ગુણ છે એને કરીને હેત થયું હોય તો એની અંદર માનુષિક ભાવ રહી જાય અને મનુષ્ય ભાવ રહેતાની સાથે, મનુષ્ય ભાવની સાથે જે હેત થયું હોય એ હેતને ટળતા વાર લાગે નહીં. પણ ભગવાન પણનો નિશ્ચય થયા પછી જે હેત થયું હોય એ રૂપી ગુણથી હેત થયું હોય તો એને પછી કોઈ ટાળી શકે નહીં. એટલે ભગવાનના કયા ગુણ જોઈને હેત કરવો? ભગવાન પણાના મહિલા ગુણ જોઈને પછી હેત કર્યું હોય તો એને કોઈ દી સંશય થાય નહીં. જો આપણે મોટા મોટા સંતો હેત કર્યા કે ભક્તો હેત કર્યા એ મહારાજના મહિલા ગુણ જોઈને કર્યું. બ્રહ્માનંદ સ્વામી મહારાજમાં હેત કર્યું કયા ગુણ જોઈને કર્યું હતું? મહિલા ગુણ, બાહેલા નહીં. અને માહેલા ગુણ એની અંદર બાહેલા ગુણ તો હોય પણ ભગવાન જયારે માનુષિક ચરિત્ર કરે ને ત્યારે જાણે જાણીને સાવ મનુષ્ય ભાવ લાવે, એટલે બાહ્ય ગુણ છે એને પણ દબાવી દે. ત્યારે માહેલા ગુણ જોઈને જો હેત ન કર્યું હોય, કેવળ બાહેલા ગુણ જોઈને કર્યું હોય તો બાહેલા ગુણ તો દબાવી દે ક્યારેક. દાખલા તરીકે શૂરવીરતા જોઈને હેત કર્યું હોય તો ભગવાન તો ક્યારેક ભાગે, બોલો, રણ છોડીને ભાગે, ત્યારે ડગમગી જવાય અને શૂરવીર હમતો પણ ફોસી નીકળ્યા, હેત ટળી જાય. ભગવાનનો મૃદુલ અને દયાળુ સ્વભાવ જેને હેત કર્યો હોય તો ભગવાન ક્યારેક ક્રૂર થઈ જાય. માનુષિક ચરિત્ર કરે, કોઈનું સાંભળે નહીં ત્યારે હેત ટળી જાય. એ બધા બાહેલા ગુણ છે. પણ માહેલા ગુણ જોઈને હેત કર્યો હોય તો પુહાય ચરિત્ર કરે ને જેમ જેમ મનુષ્ય ચરિત્ર કરે ને તેમ તેમ તો ઓર મજા આવે, બોલો, વધારે મજા આવે. બ્રહ્માનંદ સ્વામી જો માહેલા ગુણ જોઈને હેત કર્યું હતું, સગ્રામની ઘેરે ગયા, વાઘરણનો હાડલો પહેર્યો, બોલો, પહેર્યો કે નથી પહેર્યો, હાચું બોલજો. શાર્દુલની પત્ની, સગ્રામના ભાઈ શાર્દુલની પત્નીના વસ્ત્રો પહેર્યા અને બ્રહ્માનંદ સ્વામીએ જોયું, સુરાખાચર જોયું, પણ કેવો નિશ્ચય, મને એને સંશય ન થયો. જો ને સંતાણાતા મહારાજ પછી એમાંથી બહાર નીકળ્યા, ઓળખે ને એટલે મહારાજે સ્ત્રીઓના કપડા પહેર્યા. સુરાખાચર સગ્રામને પૂછ્યું, આગલા તમારા ઘરના, પાછલા તમારા ભાઈ શાર્દુલના ઘરના, પણ વિશલા કોના ઘરના છે કે? અને મહારાજને હસવું આવી ગયું, એટલે મહારાજ ઘૂંઘટો ઉઠાવી લીધો અને ઘૂંઘટો ઊંચો કર્યો. સુરાખાચર ઓળખી ગયા, દોડતા દોડતા મહારાજ પાસે ગયા અને બ્રહ્માનંદ સ્વામીને કહે, સ્વામી જલ્દી આવો, જલ્દી આવો, દર્શન કર્યા જેવા છે કે? બ્રહ્માનંદ સ્વામી કે, ન્યા ન અવાય કે, અમારે ઉપવાસ પડે. સુરાખાચર કે, ઉપવાસની જ આવા દો, એકને બદલે દહ હું કિન્ના ખાઈ, પણ આવા દર્શન ફરી નહીં થાય કે? એમ કેમ થયું? માહેલા ગુણથી હેત થયું તું બાહેલા ગુણથી, અને ભગવાન પણનો સંપૂર્ણ નિશ્ચય થયા પછી હેત થયું હતું. મહારાજ ભુજમાં ક્યાં ગયા હતા? કરણીબાઈના વસ્ત્રો પહેરે કયું ગામ? આટકોટ, ધમડકા. ધમડકાની અંદર મહારાજ જયારે ગયા, કરણીબાને કેવો સંકલ્પ તો ખબર, મહારાજ મહારાજે નવા વસ્ત્રો છે હું લાવી છું, એને પ્રસાદીને કરી દીધું કેવું સારું. અને મહારાજ ત્યાં ગયા, હા મેં જ કીધું, એટલે તો કપડાં લાવો ને કે તમારે પહેરીએ. અને મહારાજે કરણીબાના કપડાં પહેર્યા, બોલો. અને મહારાજ કે, હવે રાસ રમો તમ તારે. વચ્ચે મહારાજ બેઠા, ચારે બાજુ એ ધમડકાની સ્ત્રી ભક્તો બધા રાસ રમે. બ્રહ્માનંદ સ્વામી હારે પણ સ્વામીને સંશય ન થયો. ઉપરથી સ્વામી કીર્તન બનાવી, ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી. ગીરધેરાજ ગોપી બની ગયા, પણ સંશય ન થયો. એનું કારણ શું? માહેલા ગુણથી હેત થયો તું, નહીં કે બાહેલા ગુણથી. અને બાહેલા ગુણથી હેત થયું હોય તો અભાવ આવ્યા વિનાનો રહે જ નહીં, કારણ કે ભગવાન જે દાડે માનુષિક ચરિત્ર કરે તે દાડે હરખું રહે નહીં. જો કીડી શીખીએ અને પ્રેમાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી માહેલા ગુણથી હેત કર્યું હતું, કીડી શીખીએ બાહેલા ગુણથી હેત કર્યું હતું. એક દાડો મારે જરાક શિરોટી ભરી મનુષ્ય ચરિત્ર કરતા કરતા, અને કીડી શીખી શિરોટી ભરીને મહારાજ હું પાછા કહે ખબર, કંઠ બહુ સારો હતો, ગળું બહુ સારો હતો, એટલે વડોદરામાં એક ફેરી બહુ સારું ગાવણું કર્યું પ્રેમાનંદ સ્વામીને કીડી શીખી બંને વે. ત્યારે કોઈક સ્ત્રી ભક્તો એવું કીધું, આહા કીડી શીખીને ગાતા આવડે, કોઈને આવડે નહીં, કે બહુ વખાણ કર્યા. મહારાજના મનમાં થયું સ્ત્રી ભક્તો સાધુના વખાણ કરે ને સાધુને ફુવારા છૂટે સારું ન કહેવાય, એના જીવનમાં વિઘન જરૂર થાય, એટલે મારે થોડું ઘણું ખંડન કર્યું. અને ગઢપુર આવ્યા પછી મહારાજને ગાવા ન દે, પ્રેમાનંદ સ્વામી ભાઈ નિત્ય કીર્તન ગવડાવે. મુક્તાનંદ સ્વામીના મનમાં થયું એક તો આનું માનનું અંગ છે અને મહારાજ ગાવા નહીં દે, તો સત્સંગમાં જાહે. એટલે મહારાજને કીધું, મહારાજ કીડી શીખીને ગાવા દો ને. મહારાજ કે સારું આજ કહેજો ભલે ગાય. અને કીડી શીખી પછી મનમાં એમ થયા તો એવું ગાવ, એવું ગાવ કે કોઈ દી પ્રેમ સખી ગાયું ન હોય મહારાજને ખબર પડે કે ગાવણ આવું હોય, એવો ભાવ કેમ થયો? એને હેત હતું પણ બાહ્ય ગુણથી હતું, માહી ગુણથી નહોતું. પછી બહુ સુંદર ગાયું, અનેક પ્રકારના આલાપ કર્યા, પણ કીર્તન પૂરું થયું. કીડી શીખીને મનમાં થયું કે બાકી આજ મહારાજ મારા વખાણ કરશે. પણ મહારાજ કે ઓહો, અમને એમ તો હતું કેવું ગાહે, પણ આ તો અમારા મળ દ્વારનો અવાજ એવો અવાજ નથી. અને આટલા શબ્દ બોલ્યા ને કીડી શીખી હાલતા થયા. મુક્તાનંદ સ્વામી રોક્યા, કીડી શીખી ભૂલ થાય છે, ઘેરે કોઈ દી કોઈએ કઈ નહોતું કીધું, ઘેરે કોઈ દી માઈ શિરોટીઓ નહોતું ભીરો, ઘણું કીધું પણ બાહ્ય ગુણથી હેત થયું હતું, એટલે સત્સંગમાં ટકાણું. અને મહારાજે કીધું, કીડી શીખી અમને છોડીને જાઓ છો? મહારાજે કે અહીં ક્યાં કઈ કદર થાય છે કે તૂટી ગયા તમને રાજી કરવા માટે? તો મહારાજ કે હું કરશો? તો કે મોટા મોટા રજવાડાને રીજવ છું. મહારાજ કે અમને કેવા જાણો છો? તો કે ભગવાન જાણું છું, પણ હજી માહે ગુણમાં બેઠા નહોતા. મહારાજ કે તો પછી મેં ગાવા દઈશું ત્યારે ગાશો ને, માટે રોકાઈ જાઓ જાઓમાં. તો પણ આ પડી ને ગયા, અને પછી હાથમાં પિત્ત નીકળ્યો, પછી કઈ સિતાર બિતાર વાગે નહીં, અને ધોલેરાની બજારોમાં આમ તેમ ભટકી ભટકી જિંદગી પૂરી કરી. પણ મહારાજના વચનમાં હા ન પડી, મહારાજમાંથી પ્રીતિ તૂટી ગઈ, કારણ બાહેલા ગુણથી હેત કર્યું હતું. એટલે પ્રથમના 57માં જે વાત છે, બાહેલા ગુણથી હેત થયું હોય તો તૂટતા વાર લાગે નહીં. અને અહીંયા જે સારંગપુરના બીજા વચનામૃતમાં જે વાત છે, તો માહેલા ગુણની વાત છે. માહેલા ગુણ સમજી અને પછી હેત કર્યું હોય તો એને તોડાવવા માટે કોઈ સક્ષમ થાય નહીં. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે સોમલા ખાચર બોલ્યા, જ એ તે ગુણ કયા, ઉપરલા કે મહિલા? જો સોમલા ખાચર પૂછ્યો, એ તે ગુણ કયા, ઉપરલા કે મહિલા? એટલે જે ગુણના માધ્યમથી એકવાર હેત થયા પછી તૂટી ની ગયું ગુણ કયા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉપરલે ગુણે શું થાય? એ તો વચને કરીને, દેહે કરીને, મને કરીને જે ગુણ હોય અને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું. અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો, કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો? મહારાજ કે તમે જે સ્નેહની વાત કરો છો એ ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એવું પૂછો છો, કે ભગવાનને પણ ભક્ત ઉપર હેત થાય એવું પૂછો છો? હકીકત પૂછ્યું તું કેવું ખબર, ભક્તને ભગવાનમાં કેમ સ્નેહ થાય, એટલો જ પ્રશ્ન હતો. પણ હવે તો આ સ્વામિનારાયણના થઈ ગયા ને, એટલે મહારાજ સર્વોપરી, તેને ભગતે સર્વોપરી જ હોય ને. મહારાજે મોકો જરાક આપ્યો, હતું એક હેતની વાત, પણ મહારાજ કે બેમાંથી કયું તમે પૂછો છો? ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે એ બે ને પૂછીએ છીએ, ભક્તને ભગવાનમાં કેમ હેત થાય અને ભગવાનને ભક્તમાં કેમ હેત થાય, બે પૂછીએ છીએ. પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી, જે વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં, અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોય અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય, તો પણ જે મોટાથી નાનો હોય તે તેને મોટાને સમીપે નમી દેવું અને આપણ કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોંઠા પડે એમ કરવું નહીં. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું, અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવી નહીં, એ તો હા જ પાડવી. અને એમ કહેવું જે હે મહારાજ, તમે જેમ કહેશો તેમ હું કરીશ. અને તે વચન પોતાને મનાઈને એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિ સહિત એમ કહેવું જોઈએ, હે મહારાજ તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં આશંકા થાય છે, એ પ્રકારનું દીન થઈને વચન કહેવું અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતો હોય તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું જે આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માન્યમાં આવતું નથી. પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે, પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમયે ના પાડવી નહીં. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું પણ કહ્યુંને તત્કાળ ના પાડવી નહીં. એવી રીતે વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તની ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય છે. કઈ રીતે હેત કરવું તો કે વચને કરીને ત્રણ પ્રકાર હેત બતાવે મહારાજે. એમાં પહેલું વચને કરીને જે મહારાજ કે સ્નેહ થયો હોય એ કેવી રીતે કરવો તો એની વાત બતાવી. મહારાજ કે વચને કરીને તો એવી રીતે કરવું કે ક્યારેક ભગવાન અથવા તો મોટા સંત કે આચાર્ય મહારાજ એ કોઈ પ્રશ્નની વાતચીત ચાલતી હોય એમાં મહારાજ કે બની શકે એવું કે કોઈક પ્રશ્ન એવો હોય ક્યારેક એ સંતથી ઉત્તર ન થાય એવું કોઈ ગહન પ્રશ્ન હોય પોતાને ક્યાંક વાંચતા વાંચતા હાથમાં આવ્યો હોય અને એ શાસ્ત્ર કદાચ સંતે ન પણ વાંચ્યું હોય કે એવું નથી હોતું કે ગમે તેવો જ્ઞાની પુરુષ હોય તોય પણ કોઈક વચન એવું હોય શકે સામાન્ય માણસને ખબર હોય અને મોટાને ન પણ હોય એવું એવી જ્યારે ઘટના ઘટે અથવા તો વાદવિવાદની ઘટના ઘટે ત્યારે એને આગળ હારીને રાજી થવું પણ એને આગળ જીતીને રાજી થવું નહીં. વચને કરીને દેહ કરીને મને કરીને જે ગુણ હોય એમાં વચનનો ગુણ મહારાજ બતાવે કે કેવી રીતે ભગવાનની સાથે કે આચાર્ય મહારાજની સાથે કે ભગવાનના સંત કે ભક્તની સાથે વર્તે તો એને આચાર્ય મહારાજમાં સંતમાં ભક્તમાં કે ભગવાનમાં હેત થાય અને ભગવાનને આચાર્ય મહારાજને સંતને કે ભક્તને પોતાની અંદર હેત થાય એનો ઉપાય શો તો કે આવું સરળપણું જેને હોય એક તો જીવ પ્રાણી માત્ર દુઃખ હોય ને એવું સરળપણું હોય એટલે બહુ જ નિર્મળ પ્રકૃતિ હોય એટલે નિર્મળ પ્રકૃતિ ઉપર બધા સહેજે રાજી હોય. અમુકની પ્રકૃતિ કે એથી બરડ હોય એમ એને ક્યાંક મૂકે તો સંકલ્પ થાય મળો બાંધેવીને પાછો આવશે કેમ તો એની ઉપર જલ્દીથી રાજીપો થાય નહીં અને આની યારે મૂકી છે વાંધો આવશે કે નહીં આવે એવો સંકલ્પ કરાવે એની ઉપર એટલા રાજી થાય એની ફરિયાદ પછી આવે ખરી પાછી. એટલે એક તો સરળ પ્રકૃતિ હોય એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે અને ભગવાનને હેત થાય એટલે આને ઓટોમેટિક થાય એ તો એક ને એક બે જેવી વાત છે. જેને આપણી અરે હેત થાય એની હારે જ આપણને હેત થાય. જે વ્યક્તિ પોતાને તિરસ્કાર કરતો હોય એની અરે ગમે એટલું હેત કરવા જાય તોય ન થાય. જે પોતાની સાથે હેત કરે એને એની સાથે જ પોતાને હેત થાય. તો વાત એવી આવી કે ભગવાનને સંત એ તો સ્વાર્થી સાબિત થયા ને પણ એમ નથી, પણ એની પ્રકૃતિ એવી છે એવી બરડ પ્રકૃતિ છે કે જેને કારણે ભગવાનને સંત કે આચાર્ય મારે એ તો નિર્મળ છે અને સંભાવવાળા છે. એની પ્રકૃતિ એટલી બધી બરડ છે કે એની સાથે હેત કરે તો એની પ્રકૃતિ પછી બીજાને હેરાન કરે વધારે. એની બાજુ જેમ જેમ સપોર્ટ કરતા જાય તેમ તેમ એની પ્રકૃતિ એવી બરડ છે બીજાને વધારે વધારે હેરાન કરે એટલે એની બાજુ સહજમાં જ ઓછો સપોર્ટ થાય સહજ જ રહે તો એથી કરીને આને પણ એને હેત થાય. અને એક વાત બતાવી. બીજી વાત એવી બતાવી ક્યારે પ્રશ્નોત્તરી થતા થતા શક્ય છે કે પોતાનો ઉત્તર આવડતો હોય પોતે નાનો હોય પેલા મોટા હોય ભક્ત હોય સંતો હોય આચાર્ય માર્ગ હોય કે જો કે ભગવાનની વાત તો ન્યારી છે તો મહારાજે ભગવાનનું પણ કહી દીધું એને ન પણ એની ખબર હોય બરાબર ખબર ન પણ હોય અને એ વખતે પરસ્પર વાદ વિવાદમાં પોતે વિજય સાબિત કરી અને પોતાનો આનંદ વ્યક્ત કરે તો એના ઉપર ભગવાનને રાજી ન થાય, આચાર્ય મારા રાજી ન થાય, સંત રાજી ન થાય, ભક્ત રાજી ન થાય. એમાં ઘટના હકીકત એવી જ ઘટેલી હોય. અને પ્રશ્ન જ્યારે ઉઠાવ્યો હોય ને ત્યારે એ પ્રશ્નમાં જ પોતાનો અહમ પોષાતો હોય, એ પ્રશ્નમાં જ એને અહમ હોય કે આ પ્રશ્નના માધ્યમથી એને ઝુકાવી દો એમ, ભલે મોટા કહેવાતા હોય, એ અહમની સાથે જ એનો પ્રશ્ન પૂછાણો હોય. સરળ જેની પ્રકૃતિ હોય ને એનો પ્રશ્નની અંદર પણ દાસત્વ ભાવ હોય, કંઈક જાણવાની ઇંતેજારી હોય, ઇંતેજારીથી એને પ્રશ્ન પૂછ્યો હોય. જે વસ્તુ પોતે જાણતો હોય એ વસ્તુને એ કદી પૂછે નહીં. અને માનો કે પોતે જાણે છે, બીજાના સમાસ વાસથી પૂછે તો પણ એ વાતને સમજી શકે કે આ પ્રશ્નનો ઉત્તર કદાચ આમની અમને ખબર ન પણ હોય, માટે મારે ભર સભામાં પૂછાય નહીં. અબકો તેમ છતાંય માનો પૂછાઈ જાય અને એ વખતે આચાર્ય મારદ હોય કે સંત હોય કે મોટા ભક્ત હોય એને ઉત્તર આપે, એ ઉત્તર કદાચ સંપૂર્ણપણે યોગ્ય ન પણ હોય તો એની સામે દાવો માંડે નહીં, એ વાત ખોટી છે એમ નથી, આ વાત આમ છે એવો દાવો માંડે, તરત હાથ જોડે હા બરાબર છે આમ જ છે સ્વીકારી લે. અને પછી પોતે તો પરફેક્ટ ઉત્તર જાણ્યો છે, પછી એકાંતમાં એને એમ કે આપે આ ઉત્તર કર્યો પણ આ શાસ્ત્રમાં આ વાતને આવી રીતે વર્ણવી છે, આપે કહ્યું તો યોગ્ય છે પણ આનું કેમ છે, નહીં કે પાછો ઈ મેં વાંચ્યું જ સાચું છે એમય નહીં, આપે ઉત્તર કર્યું તો બરાબર છે પણ આની અંદર આ શાસ્ત્રમાં આ વાતને આવી રીતે વર્ણવી છે તો પછી એનું કેમ હશે. પોતાને ખબર હોવા છતાંય અને મોટાનો પ્રશ્નનો જવાબ ખોટો હોવા છતાંય એ ખોટા ઉત્તરને સત્ય બાજુ લઈ જવા માટે પણ પોતે દાસત્વ ભાવથી એની સાથે વાતચીત કરે, અથવા તો પોતે ત્યાં સુધી ન પહોંચી શકે તો એમની સમીપમાં રહેતા બીજા કોઈ સંત હોય ભક્ત હોય એના માધ્યમથી પૂછાવી અને ખોટી વાત એને સાચી પણ સાબિત કરે, માને ખોટી વાતનો સુધારો પણ કરાવી નાખે અને એનું અપમાન પણ ન થાય એવી રીતે વર્તે. અથવા તો ભગવાન કે ભગવાનના સંત કે આચાર્ય મહારાજ કે ભક્ત સભામાં વાત કરતા હોય એ વાત ક્યારેક યોગ્ય ન પણ હોય, માને શાસ્ત્ર સંમત વાત ન પણ હોય તો પણ સભામાં તો તરત ન જ કહે. દાખલા તરીકે આચાર્ય મહારાજ કે લાલજી મહારાજ કે કોઈ મોટા સંતોએ પ્રવચન કર્યું, એ ખરેખર શાસ્ત્રોક્ત પ્રવચન નથી, સમજવા માટે કહું નથી. અને પછી એ પ્રવચનની અંદર એ પ્રવચન પૂરું થયા પછી પોતાનો વારો આવે ત્યારે એ થયેલા પ્રવચનને સુધારવાનો કદી પ્રયાસ ન કરે, એ પોતે ભોંઠા પડે સભામાં એવું કદી ન કરે. એમાં શાસ્ત્રોક્ત કરતા કંઈ અલગ વાત હોય તોય પણ એકાંત હોય ત્યારે ત્યાં જઈને વાત કરે કે શાસ્ત્રમાં તો આ વાત આવી રીતે લખેલી છે તો મારે કેમ સમજવું, તો તમે ભૂલા પડ્યા ને મને મારી ભૂલ જણાય છે એમ કઈ વાતનો સુધારો કરે. આવી જેની પ્રકૃતિ હોય એના ઉપર ભગવાન રાજી થાય, આચાર્ય મહારાજ રાજી થાય, અને સંતો હોય તો એ રાજી થાય, ભક્ત હોય તો એ પણ રાજી થાય. એ બધાને આના ઉપર હેત બંધાઈ જાય, આનો વિનય ની વિવેક જોઈને હેત બંધાય અને આને પણ તે તત્વની સાથે હેત બંધાય છે. અને નહીતર પોતાને અહમતાએ કરીને આચાર્ય મહારાજ કે મોટા સંત કે મોટા ભક્ત એને પાછા પાડવા માટે સભાની અંદર ગમે તેમ બોલી અને એને ભોઠા પાડે પછી એની વિશે મોટાને હેત કદી ન થાય, અને એને હેત ન થાય તો આને પછી એની પાસે જવાનો મોકો જ ક્યાં રહ્યો. એને કારણે પરસ્પર હેતનો સંબંધ બંધાતો નથી. એટલે વચને કરીને કેમ હેત કરવું એ વાત બતાવી, હવે દેહે કરીને કેમ હેત કરાય એ વાત પણ બતાવે છે. સમજાણું વચને કરીને હેત કેમ કરવું કે ન સમજાણું, આમાં છે ને વાણી વિવેક છે, વાણીની અંદર મૃદુલતા, વાણીની અંદર કોમળતા, એ હેત કરાવવાનું સાધન છે. કોઈ પણની સાથે હેત ન થાય એની પાછળ ત્રણ જ વસ્તુ કારણભૂત હોય. એક તો કાં તો કડવી વાણી હોય તો હેત ન થાય, પોતે ભલે સાચો છે કડવી વાણીથી હેત ન થાય. બીજું કારણ એને દેહે કરીને, માને ક્યારેય પણ વાત મોટી મોટી હારી હારી કરતો હોય પણ સેવા આદિકમાં કદી ન જોડાય સમજાય તો પણ હેત થાય નહીં, વાત મહિમા નહીં કરે પણ સેવાનો પ્રસંગ હટી જાય તો પણ હેત થાય નહીં. અને મને કરીને પણ આમ મહિમાની વાત કરતો હોય પણ મનની અંદર એની પ્રત્યે દિવ્ય ભાવ ન હોય તો વાત ભલે કરતો હોય પણ દિવ્ય ભાવ જે ન હોય ને એની ક્રિયામાં જણાયા વિના રહે અને એટલે પણ હેત થાય નહીં. એટલે હેત થવાના મુખ્ય ત્રણ કારણ, એક તો વાણીની માધુર્યતા, બીજું દેહે કરીને સેવાદિ કરવું, ત્રીજું મને કરીને પણ એનો નિર્દોષ ભાવ પર થાય ત્યારે પરસ્પર હેતનો સંબંધ સેતુ બંધાય છે. હવે મારા દેહ કરીને બતાવે છે. હવે દેહને ગુણે કેમ વર્તવું? તો પોતાના દેહમાં જો કાંઈક ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાને વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું. પછી તેને દેખીને તેના દેહને મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં. તથા દેહ કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી. એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેની ઉપર પરમેશ્વરને મોટા સંત તેને સ્નેહ થાય છે અને ભક્તને પણ ભગવાન વિશે પ્રીતિ થાય છે. દેહ કરીને કેમ વર્તે તો પ્રીતિ થાય? બહુ સુંદર વાત બતાવી. એક તો શરીરમાં ઉન્મત્તપણું હોય ત્યારે ભજનમાં બેસે, કારણ કે આ રીતે જે છે દેહ કરીને કેમ ઇત થાય, આ સંબંધ કોનો કોનો છે? સાધક સિદ્ધ પુરુષ કે ભગવાન એના સંબંધની વાત છે. આ કોઈ જગતના જીવની વાત નથી. એટલે જગતના જીવ જેવો ઉત્તર આમાં હોઈ શકે, આ ઉત્તર તો આધ્યાત્મિક જ હોઈ શકે, આધ્યાત્મિકતાની સદ્ધરતા વાળો જ ઉત્તર હોઈ શકે. બહુ અદભુત વાત બતાવી મહારાજ કે દેહ કરીને કેમ એ થાય? તો કે પોતાના દેહમાં ઉન્મત્તપણું દેખાતું હોય, જણાતું હોય, માને શરીર જોમદાર બન્યું હોય. આ વાત વિશેષ કરીને ગ્રહસ્થ કરતા ત્યાગીને વિશેષ કરીને લાગુ પડે છે, કારણ કે ત્યાગીને શરીર સાથે બહુ સીધો સંબંધ છે. જોકે ગ્રહસ્થને છે, પણ એ કયા ગ્રહસ્થ ભક્ત? જેનું લક્ષ બ્રહ્મચર્ય સુધી પહોંચે એ ગ્રહસ્થને પણ આ પૂર્ણ કાયદો લાગુ પડે કે જેને સીધો દેહને આરે સંબંધ છે. એ મહારાજ બહુ અદભુત વાત કરે. મહારાજ કે શરીરની અંદર ઉનું પણ દેખાય, માને શરીરમાં જોમ વધ્યું હોય એવું જણાતું હોય તો ભજનમાં બેસે. ભજનમાં બેહવાથી શરીરનું જોમ ઓછું થઈ જાય. તમે જોજો, આમ તમારા ઘણા દિવસ એવા જાતા હશે જે નિયમ પાળે છે બહારનું નહીં ખાવાનું, એવા ઘણા ભક્તો અહીંયા છે શિબિરમાં. અને એ ભક્તોને એવા ઘણા દિવસો જાતા હશે, ધંધા બિઝનેસમાં ગયા હોય ક્યાંય અને હાંજ સુધી પાણી પીવાનું ન મળે તો બહુ વાંધો આવે નહીં. અને એના એ ભક્તો એકાદશી દિવસે સવારથી ભજનમાં બેસે, 3 વાગ્યા ને ત્યાં તો આમ કેટલા એકલા આવવા માંડે, કારણ કે ભજનમાં બિહેવ કરીને શરીર નિર્મળ થઈ જાય છે, નિર્બળ થઈ જાય છે. કારણ કે ભજનમાં બેસવે કરીને તમામ ઇન્દ્રિયોના આહાર બંધ થઈ જાય, સમજાય? તમામ ઇન્દ્રિયોના આહાર બંધ થઈ જાય. જ્યારે બહાર ફરવાથી તો શું થયું? એક જીભનો આહાર જ ઓછો થયો ને, બાકી બધા આહાર શરૂ છે. આંખને જોવાનો આહાર શરૂ છે, કાનને સાંભળવાનો આહાર શરૂ છે. તેવા જગતમાં કંઈક જીવો છે, જીભનો આહાર ન મળે પણ આંખનો આહાર મળતો હોય, કાનનો આહાર મળતો હોય તો કલાકો ને કલાકો કાઢી નાખે. સ્વામી વાતો લખ્યું, સ્વામી કે એક ગામમાં તરગાળા આવેલા, તરગાળા એટલે ભુવાયા, અને એક જણાને ભારે શોખ, તરગાળા જોવાનો ભારે શોખ. તે તરગાળા જોવા પગ્યો, તરગાળા જોવા પગ્યો ને એટલો બધો એમાં સંલગ્ન બની ગયો, એને લઘુ પાણી જવાનું લઘુ લાગી તોય પણ ગયો નહીં. સ્વામી લખ્યું એમ, ગયો નહીં, એટલો બધો લુપ્ત જોવા બની ગયો તે હવાર સુધી એમ ને એમ બેઠો રહ્યો. હવાર થયું પછી લઘુ પાણી ગયો પણ લઘુ જવાનું નહીં, અને એ ગાંઠ બંધાઈ ગઈ, મરી ગયો. સ્વામી કેટલી મરી ગયો બોલો, પણ એ ઉભો થઈને લઘુ પાણી ન ગયો. આ કોને કરાયું? આંખ નો આ વિષય કરાયું, આંખ થી એને જોવું ગમ્યું, એને કારણે દેહ પડી ગયો એટલે એને એની અંદર ઓતપ્રોતતા બતાવી. એમ બહાર ગયા પછી આપણને કેમ ઓછો થાક લાગે? તો કે બધી ઇન્દ્રોના આહાર મળી રહે છે, ભજનમાં બેહવાથી બધી ઇન્દ્રોના આહાર રૂંધાય છે. એટલે એમ કીધું, ઉન્મત્તપણું ભજનમાં બેસવાથી ટળી જાય છે. એવું ટ્રાય કરવી તમારે ક્યારેક, એકાદશી હોય ત્યારે. હમણાં મેં ટ્રાય શરૂ કરાવી છે સંતો પાર્ષદોને, કારણ કે એમાં કેવું છે, અમુક સંતો તો એટલા બધા પ્રવૃત્તિમાં ન જોડાયેલે, પણ અમુકને પ્રવૃત્તિમાં જોડાયેલા. અમને એકવાર સંકલ્પ થયો, મેં કીધું આ પ્રવૃત્તિ કરતા કરતા આંગ જડતા ન પામે જાય તો ઉપાય થઈને પછી, કારણ કે પ્રવૃત્તિ આખી જિંદગી થોડી કરવાની છે. થોડા દાડા પ્રવૃત્તિ કરીને પ્રવૃત્તિ બંધ થાય અને આને પ્રવૃત્તિનું અંગ થઈ જાય, ભજન કે દાડે કરે. પછી નક્કી કર્યું, એકાદશીએ આ જેટલા પ્રવૃત્તિવાળા છે ને એ બધા રૂમમાં પૂરી દેવાના અને આખો દાડો ભજન કરવાનું, અને 500 નીચે માળા નહીં ફેરવાની, અને 500 નીચે માળા ફેરવે તો ઉપવાસ કરો, કારણ કે ભજનનું અંગ તો પડવું જ જોઈએ. ભજન વિના ભક્તો ભગવાનની મોજ પણ પ્રાપ્ત કરી શકાતી નથી. ભજનની વાત તો બહુ અનેરી છે આખી, સમજાય? એ વાત બહુ અનેરી છે. ભજન કર્યા વિના કેવળ વાત સાંભળવી એ તો સવારથી સાંજ સુધી તમે મિષ્ટ ભોજનનું નામ લો પણ મોઢામાં ન મૂકો ત્યાં સુધી ભૂખ ન મરે એમ ગમે એટલી મહત્તા સમજો, ખેપ ચડે પણ ભજન કર્યા વિના એની અનુભૂતિ ન થાય. એટલે મહારાજ કે દેહ કરીને કેમ વર્તે તેના ઉપર રાજી થાય, તો કે દેહ કરીને ઉન્મત જો દેહ જણાય તો ભજનમાં બેસવે કરીને નિર્બળ કરી નાખે, અથવા ચાંદણ વ્રત કરીને દેહને નિર્બળ કરે. જો ભજનથી કા થાય અને કાં તો વ્રત તપથી થાય, પછી તેને દેખીને તેના દેહથી દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાની જાણે દેહનું જતન કરવું નહીં. પછી શરીર નિર્બળ થઈ ગયું હોય, સાજુ મંદુ થઈ ગયું હોય તોય પણ જાતે ખટકો ન રાખો, મોટા રખાવે તો ઠીક. કેટલી મોટી વાત બતાવી. નતર માનો હાજુ માંદુ શરીર હોય અને ઠીક કેમ કીધું, રાખે તોય ભલે ન રાખે તોય ભલે, એવી સ્થિતિ તૈયાર હોવી જોઈએ, એની તૈયારી એવી હોવી જોઈએ. નતર તો પાછું એકનું એક થાય કે જરાક આમ તેમ થાય અને બધા વાહ વાહ કરવા માંડે, શુશ્રુષા કરવા માંડે, તો ક્યાં ખબર રાખવાની જ છે. પણ ન રાખે તોય પણ સંકલ્પ ન થાય કે કોઈ મારો ભાવ નથી પૂછતો, ત્રણ દાડે થતો તોય કોઈ પૂછ્યું નથી એટલે હું થયું. અને ભાઈ આ તો ત્યાગાશ્રમ અમુક ભીડો બહુ હોય, ક્યારેક ક્યારેક નક્કી થયું કે આની પરીક્ષા કસોટી એટલે જ લેવી છે, હાથ દી હું તો રહેતો કોઈ ન પૂછે, બહાર પાડવો હોય તો અંગ ઘડાવવું હોય તો, અને બે પાંચ દાડા અને બીજો કલાક થયો હું તો એને તરત એમ કે કેમ ભગત કઈ તકલીફ છે, કેમ હુતા, કઈ લાવી દઉં શરબત, લાવી દઉં શરબત લેશો, અને ઓલો હાથ દાડે થતો ન પૂછે બોલો, અને સાંભળતો હોય કે હું હાથ દાડે થતો છું તો કોઈ પૂછ્યું નહીં, અને આ કલાક થયો અને ત્યાં ત્રણ જણા પૂછવા આવ્યા અને તેમ છતાંય સંકલ્પ ન થાય. આ કઈ જેવી તેવી વાત છે, એમ છતાંય મહારાજ કે સંકલ્પ ન થાય, એના ઉપર ભગવાનને સાધુને હેત થાય, એના ઉપર ભગવાનને સાધુને હેત થાય અને એને પણ ભગવાનને સાધુમાં હેત થઈ જાય. આ કક્ષાએ પહોંચવાની મહારાજ વાત અહીં લખે છે. મહારાજ કે બીમાર હોય અને મોટા સંત ખબર રખાવે તોય ભલે, ન રખાવે તોય ભલે, પણ પોતાની જાતે જતન ન કરે, નહીતર આલો કોઈ ખબર ન રખાય, જાતે બધું કરી લે પણ જાતે ના પાડી દીધી, પોતે જાતે જતન ન કરે, કોઈ ખબર ન રખાવે અને તોય સંકલ્પ ન થાય, ત્યારે એના ઉપર ભગવાન સાધુને અને ભગવાનના ભક્તને હેત બંધાઈ જાય. હુકામ હેત બંધાય ખબર, એના ઉપર વિશ્વાસ આવી જાય કે હવે આનો પાયો સત્સંગમાં અડીખમ થઈ ગયો, હવે હવળશે નહીં. બાકી તો જરાક તરાક થાય ને હાથ ફેરવે રાખે અને હાચવે રાખે, ત્યાં સુધી તો પડ્યો રે, પડ્યો પણ રે, એમ રે એવો ન હોય તો પડ્યો રે, એથી મહત્તા નથી. પણ ગમે એટલો કસોટીમાં લે અને તોય સંકલ્પ ન કરે, એના પર પછી ભગવાનને વગર કર્યું હેત થાય, સંતને વગર કર્યું હેત થાય, અને ઓલાને હેત થાય એટલે પછી આને થવાનું જ છે, એમાં કઈ પછી મોટી વાત નથી. સમજાય, ભગવાનને સંતને હેત થાય એટલે ઓલાને પછી થવાનું જ છે, પણ ભગવાનને સંત જ્યાં સુધી ગુણ ન આવે ત્યાં સુધી હેત કરે નહીં, અને હેત ન કરે ઓલો લુખો લુખો આઘો આઘો ભેગ ભેગ કરે. તો મહારાજ ક્યાંનું કામ કાચું રે, દેહ કરીને આમ વર્તે ત્યારે મહારાજ ક્યાંનું કામ પૂરું થઈ જાય. આગળ પણ બહુ અદભુત વાત કરી, એક તો પોતાને દેહનું જતન ન કરે તથા દેહ કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી, એવી રીતે જ્યારે દેહને ગુણે કરીને વર્તે, એક તો માંદો હોય, સાંભળજો, એક તો માંદો હોય એની કોઈ સેવા ન કરતું હોય અને એને પાછી બીજાની સેવા કરવાની, કેટલું કઠણ છે. મહારાજ કે આમ થાય તો પછી એની ઉપર ભગવાનને સંતને હેત થાય અને એને પણ ભગવાનને સંતમાં હેત થઈ જાય છે. જો કે આવું આખી જિંદગીનું હાલવાનું હોય, આવું આખી જિંદગીનું હાલવાનું, પણ જ્યારે કસોટીના એરણ ઉપર હેડ્યો હોય ત્યારે આ ઘટના ઘટે ને ત્યારે સંકલ્પ ન થાય તો પાર પડી જાય, કોક કોક ફટકીમાં પારી પડે જાય, કોક આખી જિંદગીનું હરખું કરે, બોલો સમજાય, એ તો કઠણ કામ છે. કૃષ્ણ ચરણદાસ સ્વામી વાતમ લખ્યું, એક માધા ભગત સાધુ થવા આવ્યા હતા, જોકે સ્વામી ના પાડ્યા ને માધા ભગતને, તમે રહેવા દો, તમારે ઉંમર થઈ ગઈ 18-20 વર્ષ 22 વર્ષ થયા છે, તમે અત્યાર સુધી ઘણું બધું પોતાનું ધાર્યું કર્યું હોય, ત્યાગાશ્રમમાં કંઈ કશું ધાર્યું થાય નહીં, ઘેરે તમે ગરમ ગરમ રોટલી ખાધી હોય અને ત્યાગાશ્રમમાં કાંઈ મેળ નહીં, હો તમને લાગે બધું સારું સારું પણ કાંઈ મેળ નહીં, ક્યારેક ક્યારેક ટાઢું હાલે તો કેટલું હાલે કંઈ નિક્કી નહીં, એટલે કે ન્યા કાંઈ ગરમ ગરમ મળે નહીં, આય તમે હરખા શેટી બેટી પર હૂતા હો, ન્યા સાદરીને કોથળા સિવાય કશું મળે નહીં, આ તમારા મનમાં જેવો સંકલ્પ થયો રીતે જીવ્યા હોય ને એવું કાંઈ જીવાય નહીં, એના કરતાં ગ્રસ્થ આશ્રમ ભજન કરો. માધા ભગત કે નહીં, મારે તો સાધુ થવું છે કે સ્વામી બધું સહન કરી. સ્વામી કહેતો હાલો. અને પછી સ્વામી જૂનાગઢ લેતા આવ્યા. અને પછી કેશુ ભગતને હપ્યા કે આને જરાક તમારે સરખું કરવાનું છે. અને પછી હવારના પરમાં કેશુ ભગત કીધું, ભગત અહીંયા આવો કે બોલો શું કામ છે. આ ફળિયું વાળી નાખો કે હાવણો હાથમાં લીધો ને બે ખડકલા માર્યા તો અહીંયા આવો કે ફળિયું નથી વાળવું. આ ભગત અત્યારે બજારમાં છે ને એટલે બજારમાં જાઓ કે હાવણો પડતો મૂક્યો બજારમાં જવું પડ્યા. પાંચ હાથ કદમ ઉઠાય ને તો ના ને બજારમાં તમારે હારીને જાઓ બીજા મોકલશે અહીંયા આવો કે બોલું વાસે દુખી નાખો પેલા કે એટલે વાસે દુઃખ કરવા પડ્યા. વાસે દુઃખ કરવા પડ્યા ને તો ભગત વાસે દે અહીંયા આવો કે એમ ચાર પાંચ ફેરી કર્યું પણ મોઢન રેખા ન બદલી. ત્યારે કેશુ ભગતે રિઝલ્ટ આપી દીધું કે તમે ત્યાગાશ્રમમાં પાર ઉતરી ગયા, હવે તમને વિઘન થાહે નહીં. તારા જીવનું કેવું છે ખબર, સિંધો તો એક ફેરી સિંધો હું સોટી પીડ્યા છે આ કરીને આ કરી, પણ એના જીવનમાં જબર વિઘન છે. એને ઉપર ભગવાન અને સાધુને હેત ન થાય અને એને ભગવાન અને સાધુમાં હેત પણ ન થાય, એ દેહ કરીને છે. હવે ત્રીજું આવે છે, શેણે કરીને આવે છે, મને કરીને. હવે મનને ગુણે જેમ વર્તો તેની રીત કહીએ છીએ. જે પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા. અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડેઓળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય. પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી. અને દર્શન કરે છે તે કેવા કરે છે, તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિલખોડે બોલે છે તે ભેળે પૂછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારું જે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે. અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને તે દિવસે દિવસે ઉતરતો જાય. તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડેઓળી દ્રષ્ટિ કરવી નહીં. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયની વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. ને એક દ્રષ્ટિ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળ કુરુબાઈ હતા તમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા, તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિ કરીને કરવા, પણ ચપળ દ્રષ્ટિ કરીને ન કરવા. અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને દર્શન નવીન ના નવીન રહે છે. અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીન ના નવીન રહે છે. અને લૌકિક બાહ્ય દ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂના થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે પણ એવાને તો જેમ ન થયા હોય તેવા ને તેવા રહે છે. તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહીં, બહુ ધારાયુક્ત થાય. અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધારે આવીને હૈયામાં સ્ફુરે છે. તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા. અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે, પણ તેની બહુ ધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દ્રષ્ટિ કરીને દર્શન કરે છે તેનું હું જાણું છું. અને જેના દ્રષ્ટિ અને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે છે. આ તો લૌકિક દર્શન કરે છે. પછી તે લૌકિક દર્શનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. અને જેમ કોઈ કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પુરવાણી હોય તે સમયે વચમાં કોઈક પશુ પક્ષી આવી જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહીં, એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા. ત્રીજી વાત, ભગવાનમાં હેત થાય, ભગવાનના સંતમાં કે ભક્તમાં કે આચાર્યમાં હેત થાય કે એમ નહીં ભક્તમાં હેત થાય એનો ત્રીજો ઉપાય બતાવ્યો. શું બતાવ્યો? મન બતાવ્યું, મન. મહારાજ કહે મને કરીને દર્શન, મને સહવર્તમાન દર્શન કરે તો એને દર્શનનું સુખ આવે, અને મને સહવર્તમાન ભગવાનની સાથે જે કોઈ જોડાય છે એની ઉપર સહેજે ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત કે ભગવાનના આચાર્ય એને સહજ હેત થાય છે. મને કરીને મને સહવર્તમાન દર્શન ભગવાનના કરતો હોય તો એને પણ એ દર્શનમાં સુખ આવે છે, એ ભગવાનનું સ્વરૂપ યાદ પણ રહે છે. અને મને સહવર્તમાન દર્શન ન કરતો, બીજા કરે એમ કરતો, બીજા કરે એટલે જગતનો જીવ, ત્યાં સમજો, સમજાય, બીજા કરે એમ કરતો એટલે જગતનો જીવ. તમે જોજો ક્યારેક કોઈક રાજકારણ લાવજો દર્શન કરવા, બહુ સરસ, બહુ સરસ, બહુ સારું બનાવ્યું. એવી રીતે મહારાજ કે જે દર્શન કરે છે એને કદી ભગવાન યાદ આવે નહીં, અને એવાને જોઈને ભગવાન કે ભગવાનના આચાર્ય મહારાજ કે ભગવાનના સંતો ભગવાનના એકાંતિક ભક્ત કોઈ દી રાજી પણ થાય નહીં. જેમ દર્શનનું સમજવું એમ શ્રવણનું પણ સમજવું. ભગવાનની કથા વાર્તા થતી હોય અને મને સહવર્તમાન સાંભળતો હોય એના ઉપર જે હેત થાય એટલો, ગમે ત્યાં ચકળ વકળ વૃત્તિ કરીને સાંભળતો હોય એના પર હેત થાય નહીં. કારણ કે જાણી જાય આ મને સહવર્તમાન સાંભળે છે અને આ મન વિનાનો સાંભળે છે, આને ખાતર આવવા ખાતર સભામાં આવવું પડ્યું છે એટલે સાંભળે છે, એના ઉપર પણ હેત થાય નહીં. હેત થવાનું મુખ્ય કારણ મને સહવર્તમાન દર્શન, મને સહવર્તમાન સાંભળવું, એથી કરીને હેત થાય છે. મહારાજે ધર્મકુંવર ધરમપુરના કુશળ કોરબાઈનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે એને દર્શન કરતા આવડે છે એવું કોઈને આવડતું નથી, એના ઉપર અમે બહુ રાજી થયા. કેમ દર્શન કરતા ખબર છે? મહારાજને દર્શન કરે, દર્શન આ પદ્ધતિથી મુમુક્ષ કરે તેને ભગવાન સાંભળે. કેવી રીતે કરતા હતા? ભગવાનના દર્શન કરે અને પછી આંખ મીચી એને મૂર્તિને હૃદયમાં ધારે, એટલે દર્શન જ્યારે કરવા ત્યારે ભગવાનના દર્શન કરવા, ફરીને આંખ મીચી એની મૂર્તિ હૃદયમાં ધારવી, એના દર્શનમાં હૃદયમાં થાય છે. તમે જોજો ખુલ્લી આંખે દર્શન કરતા છે એમ લાગશે બધું આગા બધું મને યાદ રહી ગયું, મારે આવો ખેસ પહેર્યો સામ કર્યું તેમ બધું યાદ રહી ગયું, પણ આંખ વીંચીને હૃદયમાં જોઈશો તો બે ચાર વસ્તુ ભૂલાઈ ગઈ છે. મારો રૂમાલ કેવો હતો, પીળો હતો કે લાલ હતો? ફરીને આંખ ખોલે, ફરીને દર્શન કરે, એ વસ્તુ પાકી કરે, પછી આંખ વીંચે, ફરીને પાછી આખી મૂર્તિ સંભાળે. સંભાળતા સંભાળતા મારો હાથમાં ગુચ્છ હતો કે નહોતો? વળી પાછો આંખ ખોલે, વળી દર્શન કરે, દર્શન કરે વળી આંખ વીંચે, અને પાછો ભગવાનની આખી મૂર્તિને સંભાળે. સંભાળતા સંભાળતા મારા સુરવાળ પહેર્યો તો પીતાંબર પહેર્યું હતું, મોડું કેમ થયું? વળી આંખ ખોલે, વળી દર્શન કરે, દર્શન કરીને વળી પાછો આંખ વીંચે, વળી પાછી આખી મૂર્તિ સંભાળે. સંભાળતા સંભાળતા મહારાજે સુરવાળ તો પહેર્યો હતો પણ નાડી હતી કે નહોતી? વળી આંખ ખોલે, વળી પાછા એના દર્શન કરે, વળી પાછો આંખ વીંચીને આખી મૂર્તિને સંભાળે, આખી મૂર્તિ કમ્પ્લીટ થઈ જાય. મારે કે એવી રીતે જે દર્શન કરે એવા ભક્તને ભગવાનની મૂર્તિ પછી યાદ રહે છે. આ તો આપણે દર્શન કરીને આવે પૂનમ હોય અને પછી પૂછી ભગત દર્શન કરે, હા બહુ મજા આવી, બહુ મજા આવી, વાગી બહુ આનંદ આવ્યો, શું ઠાકોરજી પહેર્યું હતું? અરે રેવા દો ને, સરસ પાક પહેરી હતી. અરે બાપ, આજ પાક ન હોય, આજ મુગટ હોય. હવે એને પછી ક્યાંથી ભગવાન યાદ આવે કહો? પછી ફરિયાદ કરે, માનસી પૂજા કરવા બેહ ને તે કાળું ધાબું બધું દેખાય, બીજું કઈ દેખાતું નથી, પણ દેખાય એવો ક્યાં દાખલો કર્યો? હે, હરખી ખેડ કર્યા વિના મોલ પણ હરખો થતો નથી. તમે જો આ બાજુ જારી ઊભી છે, અહીંયા જારી ઊભી છે, આ જયારે વાવી ને ત્યારે એમને વાવી જ દીધી, હું જો કે અહીં રહેતો ત્યારે, એટલે હું આટો મારો ગયો ને તે વાવી દીધી હતી. કાળું ભગત એમ વાવતા હતા, મેં કીધું કાળું ભગત આ તમારે જાહેર થાહે નહીં? મને કે કેમ એમ? મેં આમ કાંઈ જાહેર થાય? સીધી વાવી દીધી, આને પહેલાં તમારે આમાં દાંતી હાંકવી પડે, પછી કળિયું હાંકવું પડે, પછી શું કરીને વાવ્યું હોત તો થાત માથોડું માથોડું. મને કે હું ન થાય? તો મેં કીધું કરી લેજો, લ્યો આની પહેલાં 15 દી વાવી હજી વેત વેતની થઈ છે, અને એના પછી 15 દાડે વવાણી છે. તમે જો માથા ઢગતે પછી એને સમજાઈ ગયું, પછી હરખી ખેતી કરીને હોય કેવી થઈ? આ લોકના પદાર્થને પણ તમે વિના દાખડે પ્રાપ્ત કરવા જાવ નથી થતું, તો આ ભગવાનને સાંભળો એમને સાંભળે, એ દાખલો કશો કરવો નથી અને એમને ઘણું બધું પ્રાપ્ત કરવું છે. ભક્તો, કોઈ પણ વ્યક્તિ કંઈ પ્રાપ્ત કરે એની પાસે દાખલો હોય હોય હોય, અને દાખલાની સાથે ટુ ધ પોઈન્ટ દાખલો હોવો જોઈએ, સમજાય? એનો એ માનો કે દર્શન કરી આવે, દર્શન કરીને પછી બાહર નીકળે પછી એમ કે મારે તો ભગવાન હંભારા, પછી ગમે એટલો ખટકો કરો પછી શું કામનું. એ તો ત્યાં ભગવાનની આગળ ઉભો હોય ત્યારે જ બહાર ખુલી આંખ કરીને દર્શન કરે, વળી આંખ વીંચીને દર્શન કરે, ખુલી આંખ કરીને દર્શન કરે, આંખ વીંચીને દર્શન કરે, એવી રીતે દર્શન કરે તો એને ભગવાન સાંભળે છે. એવી રીતે કથા એ પણ સાંભળ્યા પછી તરત પાછો આમ એકાકાર બની જાય, અને કથાનો વચ્ચેની ગેપ પડે છે ને, એ વચ્ચેનો ગેપમાં લઘુ પાણી કરવા ગયા તોય પણ આગલું ચરિત્ર સ્વામીનું ચિંતન કરતો કરતો જતો હોય તો એને પછી આવતો વરાહ આવે ને ત્યાં સુધી શિબિર યાદ રહે, નહીતર તો એ યાદ ન હોય શેની કથા હતી. માળું કેવલેશ્વર સ્વામી શેની કથા કરતા હતા, કાંક કરતા હતા પૂર્ણેશ્વર સ્વામી, આ એ કાંક કથા તો કરતા હતા કાંક, હવે એને શું યાદ રહે કહો, એ શું કથા કરતા હતા આટલું જ નહીં પણ કથામાં શું આવ્યું ત્યાં સુધી પગ ગયો હોય એને ભૂલાય એને ન ભૂલાય. એકને યાદ રહ્યું કથા તો એની હતી, માઇક એનું, એ વક્તા એના, એ બધું એનું જ છે, તો એકને કેમ યાદ રહ્યું, એકને કેમ ન રહ્યું, એકે મને સહવર્તમાન સાંભળ્યું, એકે મન વિના સાંભળ્યું. તે મન વિના જે ક્રિયા કરે છે એના પર ભગવાન ને સંત રાજી થતા નથી. ક્યાં ક્રિયા? આધ્યાત્મિક રસ્તે. હો આધ્યાત્મિક રસ્તાની વાત છે, કારણ કે અહીં ઓલી લોકિક તો વાત જ નથી. આધ્યાત્મિક માર્ગે મન વળગાડે, મનને પરોવીને કાર્ય કરે એના પર ભગવાનને સંત રાજી થાય. દાખલા તરીકે કોઈ સંત છે, ભક્ત એને આજ્ઞા કરી તમારે 25 માળા બેઠા બેઠા ફેરો ને આંખ્યો વીંચીને, અને ટટાર બેસીને 25 માળા ફેરવતો હોય તો એને જોઈને રાજી થાય. 25 માળા કીધો હોય તેમ ફેરવજો, એક ફેરો ને પછી ધીમે 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 કરતો ગોટો વળી જાય, સમજાય, અને પછી મોભાર મૂકી એક હાથે કહી પછી માળા ફેરો રાખે, એના પર હૃદયથી રાજીપો થાય નહીં. કારણ કે જાણી જાય આ તો ખાલી આજ્ઞાથી એટલે માળા કરે છે પણ મને સહવર્તમાન માળા કરતો નથી, મને સહવર્તમાન ભગવાનને સંભાળતો નથી. મન પરોઈને પરમાત્માની અંદર ઓતપ્રોત જ્યારે બને છે ત્યારે એના પર રાજીપો પ્રાપ્ત થાય છે. બધી જ ક્રિયાની અંદર, આધ્યાત્મિક માર્ગની બધી જ ક્રિયાની અંદર મને સહવર્તમાન જોડાય છે એના પર ભગવાનને, ભગવાનના સંતને કે ભગવાનના ભક્તને રાજીપો થાય છે, એની ઉપર હેત થાય છે, અને એ વ્યક્તિને પણ ભગવાન ઉપર, સંતો ઉપર, ભગવાનના ભક્તો ઉપર ખૂબ જ હેત થાય છે. હવે વચ્ચે નિર્વિકારાનંદ સ્વામી આવી ગયા ત્યારે નિર્વિકારાનંદ સ્વામી નિર્વિકારાનંદ સ્વામી આશંકા કરી, જે હે મહારાજ અમારે તો દેશ દેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી, આ તમે બાના નથી કાઢતા, અમારે ગ્રસ્થ આશ્રમ કેટલી ઉપાધિમાં ભજન ક્યાં થાય, એવું જો તે દાડ હોતું ને પૂછ્યું મહારાજને કે મહારાજ અમારે દેશ દેશાંતરની અંદર મનુષ્ય આગળ, હજારો મનુષ્ય આગળ વાર્તા કરવી પડે, તેને કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો મેં આજ્ઞા આપી છે, પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કયે દિવસે મેં આજ્ઞા આપી છે. જો આ કોણ બાનું કાઢે ખબર, જેના હૃદયની અંદર જોડાણનો અભાવ હોય એનું આ બાનું છે. જોડાણનો અભાવ હોય, મહારાજને કે મહારાજ અમારે દેશાંતરમાં ફરવું, ત્યાર પછી કેવી રીતે મનની એકાગ્રતા રહે, મહારાજ કે દેશાંતરમાં ફરો છો, હાલો અમે એટલું લેટગો કરી દઈએ, પણ તમે તો દેશાંતરમાં ફરો ત્યારે કદાચ એકાગ્રતિ નથી થતી, પણ આવો ત્યારે નથી કરતા, નહીં તો ઘણા કે આ પ્રવૃત્તિ ભજન નથી થતું, આહડી પ્રવૃત્તિ કરી ભજન ન થયું, પણ 3 દાડાથી બંધ કરી દીધી પછી લાગી જાવ તારા ભજનમાં, પછી આમથી આમ, આમથી આમ, આમથી આમ ટલા મારતો હોય, ઈ કોણ છે? જેના જોડાણમાં ફેર છે. બાકી તો જો ખરેખર મન સંલગ્ન કરી અને કાર્ય કરવું હોય તો કોઈ પણ પ્રવૃત્તિ કર્યા પછી ભજન થઈ શકે છે. દાખલા તરીકે દેશાંતરોમાં વાત કરવી પડે, સત્સંગ કરાવવો પડે, માનો મહારાજની આજ્ઞા છે, પણ સત્સંગ કાંઈ 12 કલાક કોઈ નથી કરાવતું, કરાવે છે વધારે વધારે 6 કલાક હોય, 6 માં એથી 5:30 સમજવી, 5:30 પછી શું કામ છે, ભજન કરવું જ છે તો શું કામ છે. એવી રીતે તમારે રીતે તમે બાના કાઢો છો, સમય અમારે ગ્રસ્થ આશ્રમમાં ભજન ન થાય, વિટમણા ઘણી હોય, ધંધા બિઝનેસ આ તે, આ ખેતી કરનારને હું તો કહું ભલે સવારમાં 6 વાગે ખેતર વહી જતા હોય, પણ ખેતીવાળાને ભજન કરવું હોય ને તો એવું કોઈ ન થાય, કારણ કે ઈન બળદ બે જ હોય, ખરું કે નહીં, ઈ કળિયું હાંકતા હાંકતા, શાહ નાખતા નાખતા, કલમ હાંકતા હાંકતા, એ પ્રભાત્યા બોલતા જાય, મહારાજના કીર્તન બોલતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય, તો આજુબાજુ કોઈ ડિસ્ટર્બ થાય ન હોય, ભજન થાય કે ન થાય, પણ મન પરમાત્માને ભજવા માટે લાગ્યું નથી એટલે બહાનું છે. અને પછી એક ટંક કોઈ કાર્ય કર્યા પછી ખેતીવાળા તો એક ટંક હાવ ન રહે તો ભજન કરનાર નથી કરવું એ નથી જ કરતા, એમ હીરાવાળા તમતા, તમે કાંઈ કાંઈ બહુ ઊંચા નીચા નહીં થતા. તમે બધા 8 વાગે ગામે જાઓ, અમને ખબર છે, 12 વાગે છૂટો, રસ્તામાં તમે ઘેર સુધી જતા હોય ત્યારે ભજન કરો તો કોણ તમને રોકે, કોણ રોકે? પણ આદત નથી પડી. મહારાજ કે અમે તમને આજ્ઞા આલો ગામડાની કરી, પણ અહીંયા હોવ ત્યારે દર્શન કરતા કરતા બીજું ત્રીજું જોઈ રાખો છો, એવી અમે કે દાડે આજ્ઞા કરીશ તમને કે તમારે બીજું ત્રીજું જવું? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે. પ્રથમ જયારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે, તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વરમાં રાખે. આ વાત તો ભક્તો બધી બાબતમાં રાખવાની આવવાની છે કે મન પરોવાય તો જ કાર્ય શ્રેષ્ઠ થાય. આ તો માનો આધ્યાત્મિક વાત આલે છે, પણ લૌકિક માર્ગમાં જે કાર્યમાં મન ન પરોવાય એ કાર્યમાં કોઈ દી સફળતા મળે નહીં. મળે છે જેનું મન સ્થિર ન હોય એને લૌકિક કાર્યમાં પણ સફળતા મળતી નથી. જો મન ન હોય ને તો હીરા ઘસતા ઘસતા તરખોણી ફાડીને આવું કીને નાખે અને પછી કે આવડું મોટું થઈ ગયું, એમને નથી થઈ ગયું, ત્યાં કર્યું છે, ખબર ન રહી. હું કામ ખબર ન રહી ક્યાં ગયો હતો, દેહ ત્યાં જ હતો પણ મન બીજે હતો. લૌકિક કાર્યમાં પણ મન જો ન ભળે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી થતી. તો આમાં તો મન સહવર્તમાન વૃત્તિ એકાગ્ર ન થાય તો કદી પણ કાર્યમાં સફળતા મળે જ નહીં. એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તની ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે, અંતે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય પ્રત્યે નવીન નવીન હેત રહે છે. અને વળી નેત્ર ને શ્રોત્રને એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા જો, આવ્યું ને કથાનું, શ્રોત્રને પણ વિશેષ કરી નિયમમાં રાખવા. તે શા સારું છે, જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારા તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે. જેવું લૌકિક શબ્દ સાંભળવામાં એકાગ્રતા થાય છે ને હે, એટલી કથા સાંભળવામાં એકાગ્રતા થઈ જાય એટલે કામ થઈ જાય. બોલો, કથમ દાદાને કીધો ને દાદા કથમ હું આવ્યો તો સ્વામી હું કઈ સાંભળતો નથી, પણ એના એ દાદા ઓટે બેહતા હોય અને ત્યારે અહીં તો માઇક કાન ફાડી નાખે એટલે અવાજ આવતો હોય તો કેમ સાંભળતો નથી, ઓટલે બેઠા હોય તો હાથ હાથ કોક દૂર બેઠો બેઠો વાત કરતો ને તો આમ કાન ધરી એક એક શબ્દ સાંભળી લે. બોલો કેમ, એમાં શ્રોત્ર ઇન્દ્રિયો મને સહવર્તમાન ખેંચાય છે એટલે યાદ રહે છે, અને કથમ નથી ખેંચાતા તો નથી યાદ રહેતું. એટલે મહારાજ કહે કે નેત્ર ઇન્દ્રિયો અને શ્રોત્ર ઇન્દ્રિયોને તો ખાસ જીતવી, જીતવી માને શ્રોત્ર ઇન્દ્રિયો છે એની પાસે તો ખાસ ગ્રામ્ય વાર્તાની અંદર ઓતપ્રોત થવા દેવું નહીં. અને મહારાજ કે જો એમ ન કરે ભજનમાં બેહે પછી ઓલું બધું યાદ આવે રાખે. અને ફાટેલ નેત્રની વૃત્તિ કરીને જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા સામરે આવે છે, તે સારું એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો છે, હે મૂરખ, તો ભગવાનની મૂર્તિ વિને અન્ય રૂપને જોયે છે કે પરમેશ્વરની વાર્તા વિને અન્ય વાર્તાને સાંભળે છે તેમાં તને શું પ્રાપ્ત થશે, અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી, જેવું ચિંત્યું તેવું તને તત્કાળ મળે. શા સારું જે હજી તો તું સાધક છું માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં, અને ઠાલા વલખા કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે, અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાય ખાય ને અંત નહીં આવે. એવી રીતે નેત્રને શ્રોત્રને ઉપદેશ દેવો. અને વળી એમ કહેવું છે જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ, પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ, અને બ્રહ્મા વિષ્ણુ ને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ, લક્ષ્મી કે રાધિકા જેવા ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ, અને ભગવાનનું ભજન કરતા કરતા સિદ્ધ દશાને દેહ છત નહીં પામ તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે, પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહીં, અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જઈશ તો તેને કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહીં થાય. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા, અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે. અને તે ભક્ત ઉપર પરમેશ્વરને મોટા સાધુને સ્નેહ હોય તેથી તે પણ દિવસે દિવસે વધતો જાય છે. બહુ સરસ મહારાજ વાત કરી. મહારાજ કહે કે મન જ્યારે કોઈ વસ્તુ સાંભળવામાં જો આમ લોભાતો હોય ત્યારે ઉપદેશ દેવો. કેવો દેવો? આમ આમ તો તું જોઈ જોઈને કે સાંભળી સાંભળીને મરી જઈશ, તોય જે તું ઈચ્છા રાખ છે વિષય તને મળશે નહીં, અને કદાચ અપકોચ મળશે તો એનું તને એટલું પાપ લાગશે જમપુરી મારખાઈ ખાઈને તૂટી જાય. એના કરતા તું દાખલો કર સિદ્ધ છે, પ્રાપ્ત થશે તો તું જે ઈચ્છીશ પ્રાપ્ત થશે, તને જે વસ્તુની તને સંકલ્પ થશે બધી વસ્તુ પ્રાપ્ત થશે. ભક્તો અહીંયા એક થોડોક પ્રશ્ન આવે. કેવો આવે? અહીં ઉપદેશ એવો દેવાનો છે કે તું રૂપ જોઈ જોઈને મરી જઈશ, કે તું શબ્દ સાંભળી સાંભળીને મરી જઈશ, સિદ્ધ દશા તાર નથી આવી ત્યાં સુધી તને પ્રાપ્ત થશે ને, એના કરતા તું દાખલો કર તો સિદ્ધ દશા તને પ્રાપ્ત થશે, પછી તું જે જોવાની ઈચ્છા રાખીશ એ તને મળી શકશે. ક્યારે મળશે? સિદ્ધ દશા પ્રાપ્ત થશે પછી. તો પ્રથમનું જે 43મું વચનામૃત છે એની અંદર તો સિદ્ધ દશાને પ્રાપ્ત થયેલ ભક્ત તો ચતુર્ધા મુક્તિને પણ ઈચ્છતો નથી. અને એમ કીધું કે તને સિદ્ધ દશા જયારે પ્રાપ્ત થશે ત્યારે એ બધી વસ્તુ તને મળશે. આમ કેમ મહારાજ કીધું છે? હું કહો, એક બાજુ એમ કહે છે કે સિદ્ધ દશાને પામેલી વ્યક્તિ ચતુર્ધા મુક્તિની ઈચ્છા ન રાખે, અને બીજી બાજુ એમ કહે છે તું સિદ્ધ દશા જયારે પામીશ ત્યારે બધું તને મળશે, માટે સિદ્ધ દશા પ્રાપ્ત થયાનો દાખલો મેટ કરવા. એમ કહેવાનું તાત્પર્ય કેવું છે મહારાજ? બરાબર સમજવા કોશિશ કરજો. અહીંયા જે મુમુક્ષ છે કેવો છે? સાધક છે, સાધન દિશાવાળો છે. સાધન દિશાવાળો હોવાને નાતે એની વૃત્તિ વિષયમાંથી ઉખડી નથી. તો હવે એને જે વસ્તુ જોઈએ છીએ એ વસ્તુ આપવાની લાલચ વિના એ જોડાય એમ નથી. જેમ કે કોઈક નવે નવો મુમુક્ષ હોય એને સત્સંગમાં જોડવો હોય તો એની આગળ આપણે વાત એમ કરીએ કે ભગવાન જો રાજી થાય તો બંગલો હોય તો લઈ લે, ભગવાન ખરેખરા રાજી થાય તો ગાડી હોય તો ઉપાડી જાય, ભગવાન ખરેખરા રાજી થાય તો ઘર પણ ખલાસ કરી નાખે તો એ સત્સંગી થાય. અરે સ્વામિનારાયણ સંપ્રદાયનો તો શું પાવર છે! કોઈ સ્વામિનારાયણનો આશ્રિત થાય એના પ્રારબ્ધમાં રામ પાત્ર લખ્યું હોય પણ ભગવાન સ્વામિનારાયણ કે પ્રારબ્ધ અમને મળો અને મારો આશ્રિત અન્ન વસ્ત્રે આશ્રય કરીને સુખી થાય. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત તો તમે જુઓ સુખ સુખી કેટલા સુખી છે, એની ઘેરે સુખ સુખના ઢગલા છે. માટે જો તું સ્વામિનારાયણનો આશ્રિત થા, કંઠી બાંધ, તો તારા બધાય દુઃખ જતા રહેશે. આ તને નિર્ધનપણાનું દુઃખ છે જતું રહેશે, દેહનું દુઃખ જતું રહેશે, એમ કહીને એને સત્સંગમાં જોડવાનો હોય છે. પછી સત્સંગમાં આવતા જેમ જેમ દ્રઢ થતો જાય, જેમ જેમ દ્રઢ થતો જાય, પછી જે માધ્યમથી એને જોડ્યો તો એ જ માધ્યમનું ખંડન કરવાનું. સમજાય? તું સત્સંગમાં જોડાય તો ધનવાન થાયશ, એમ કે જોડ્યો તો પણ ખરેખરો જોડાય. પછી સંતો એ જ માધ્યમનું ખંડન કરે કે જોજો આ રૂપિયામાં આશક્તિ ન રહે, બહુ ભેગું કરી કરી કરતા ને વાસના બંધા હે તો હેરાન થઈ જાઓ. પણ એ ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? એ દ્રઢ થાય પછી. એમ અહીંયા એવું જ કંઈક છે કે આ લાલચી છે. આ કેવો છે? સાધક અને લાલચી છે, વિષયના સુખની તૃષ્ણા છે. તો હવે એને લાલચ આપ્યા વિના એ સત્સંગમાં આગળ વધે એમ નથી, એટલે એને લાલચ આપવામાં આવે છે કે તું આ અત્યારે કાર્ય કરે છો વિષયને પ્રાપ્ત કરવા માટે, પાપાચાર કરવા માટે પ્રેરા છો. એ વાત મૂકી દે, પાપ નહીં કર તો તને મોટું પાપ લાગશે, દુઃખ સહન કરવું પડશે, અને ઓલા વિષય તો મળે તો મળે ને તો નહીં મળે. એના કરતા તું ભગવાન ભજવા માંડતા તારી જે જે કામનાઓ છે, જે જે ઈચ્છાઓ બધી તને પ્રાપ્ત થઈ જાય છે, એમ માની એમ કહી એને સત્સંગમાં જોડવો, સત્સંગના કાર્યમાં જોડવો. સત્સંગના કાર્યમાં જોડાશે એ વૃત્તિ જગતમાં જતી છે. એમ કે તું એક વર્ષ નિયમ લે કે હું ફિલ્મ જોવા નહીં જાઉં, એને બદલે દર પૂનમ ભરીશ તો તારો આ સંકલ્પ સિદ્ધ થાય છે, એમ કહીને ફિલ્મ એના બંધ કરાવી અને એને પૂનમ ભરતો કરે. એવી રીતે ધીમે ધીમે કરતા આગળ આવવા માંડે, પછી આહિસ્તા આહિસ્તા એને ભગવાનનું સુખ મળે આવવા, ભગવાનનું સુખ આવવા માંડે, એટલે ઓટોમેટિક જગતનું સુખ એને ખોટું થવા મળે, અને જગતનું ખોટું સુખ થઈ જાય. પછી એ કોઈ લૌકિક સુખની ઈચ્છા ન રાખે, ચતુર્ધા મુક્તિ આવે તેને ઠોકરે દે, એ નિજ્જતી એક, હવે મારે મારા જ જોઈએ. અન ભક્તો, કાલે પરમ દિવસે કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા સંપ્રદાયમાં પ્રાણાયામ કેમ નથી જોવા મળતું, આ કારણ છે. આ લોકની અંદર બે મત પરમાત્માને પામવા માટે પ્રવૃત્યા છે. એક મત એવો છે કે જગત ખોટું છે, જગત ખોટું છે, જગત ખોટું છે, માટે ભગવાન સત્ય છે એમ તેમ વળગો. બીજો મત એવો છે કે ભગવાન સાચા, ભગવાન સાચા, ભગવાન સાચા એમાં વળગી જાઓ, જગત આપોઆપ ખોટું થઈ જશે. મહારાજે બીજો મત સ્વીકાર્યો, પેલો નહીં. જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું એ નહીં, ભગવાન સાચા, ભગવાન સાચા, ભગવાન સાચા એમાં વળગો, આપોઆપ જગત ખોટું થઈ જશે. બાકી જગત ખોટું, જગત ખોટું કરનારા બિચારા બધા બહુ ભરમાઈ ગયા અને બહુ હલવાઈ ગયા. દાખલા તરીકે અજનાબ દેશ, આખા આખા દેશનો ધણી, અજનાબ ખંડ નો આખો ધણી માલિક એવા ભરતજી કેટલું બધું ખોટું કર્યું કહો. રાજ ખોટું કર્યું, પુત્ર ખોટા કર્યા, રાણીઓ ખોટી કરી, પણ મૃગલું સાચું થઈ ગયું, દિશા બગડી ગઈ, આગલું કરેલું બધું ફેલ ને. એટલે મહારાજ કે એના કરતા ભગવાન સાચા, ભગવાન સાચા, ભગવાન સાચા મંડશું, જગત આપોઆપ ખોટું થઈ જાય છે. પ્રથમના 25માં પણ મહારાજ કીધું કે પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, ચિત્તના નિરોધે કરીને પણ પ્રાણનો નિરોધ થાય. પણ મહારાજ કે મેં તો ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ વધારે શ્રેષ્ઠ ગણ્યો છે. કારણ એ છે કે પ્રાણનો નિરોધ એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ કરી સમાધિ સ્થિતિ પ્રાપ્ત થાય, એટલે જીવાત્મા મુક્ત સ્થિતિને પામી જાય. ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ એટલે ચિત્તની અંદર પરમાત્માના ચરિત્રો, નામ સ્મરણ, એની અંદર મનને ગૂંચવી મેલે, એવી રીતે ગૂંચવી મેલે, એવી રીતે ગૂંચવી મેલે, ખબર ન પડે અને મુક્ત સ્થિતિને પામી જાય. મહારાજ કેમ બીજો માર્ગ પસંદ કર્યો છે? કારણ કે પહેલા માર્ગમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ત્યારે મુક્ત સ્થિતિને પામે, પણ એમાં બે ચાર અંગ સિદ્ધ કર્યા ને દેહ પડી ગયો, હજી ભગવાનનો એને સંબંધ નથી, દેહ પડી જાય તો મહારાજ કે અધોગતિ સર્જાય. જ્યારે ચિત્તના નિરોધમાં પ્રથમથી જ ભગવાનનો સંબંધ છે, કદાચ માનો કે સિદ્ધ સ્થિતિ સુધી ન પહોંચ્યો, દેહ પડી ગયો, તો પણ એને અધોગતિ ન થાય, પણ યોગ ભ્રષ્ટ આત્મા થાય. એટલે મહારાજ કે આ માર્ગ પસંદ કર્યો છે. અહીંયા પણ મહારાજ એ જ માર્ગને અનુસરી રહ્યા છે. મહારાજ કે આવી રીતે મનનો ઉપદેશ દેવો, એને લાલચ આપી, વિષયને જે જોઈ છે એ જ લાલચ આપો, એ લાલચ આપીને પણ અમારે માર્ગને આગળ દોરો, આગળ દોરો, અમારી સામે આવી જશે, અમારા સુખને લેશ અડી જાહે, પછી આપોઆપ જગત એને ફના થઈ જાહે, પછી એની પાસે જગત છોડાવવું નહીં પડે, આપોઆપ છૂટી જશે. બહુ અદભુત મહારાજ એ વાત કરી. જો એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે, અને તે ભક્ત ઉપર પરમેશ્વરને અને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. ઇતિ વચનામૃતમ. સારંગપુરનું બીજું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.